ප්‍රමේශපති මහත්මයා කතා කරන්න.
නායකතුමනි, ඔබතුමාට බොහොම ස්තුතියි. මට පෙර කතා කළ අපේ ගිරියල මහත්මයා කියපු කරුණු වලින් කරුණු දෙකකට පිළිතුරු දෙන්න කැමති එකක් තමයි. එතුමා කිව්වේ මේ ආණ්ඩුවට නීති අනුකූල අයිතිවාසිකමක් නැහැ බාර ගන්න කියන කාරණේ. එතුමා මතක් කරන්න කැමති මහින්ද රාජපක්ෂ අගමැතිතුමා 2022 මැයි මාසේ 9 වෙනිදා තමුන්ගේ ධූරයෙන් අසුණා. ඒ සමගම ආණ්ඩුව විසිරුණා. ඉන් පසුව තමයි එතුමලාගේ ගරු විපක්ෂනායකතුමාට ආණ්ඩුව බාර ගන්න කියලා ඒක ජනාධිපතිතුමා බාරගත්. එතුමා ආණ්ඩුව බාර නොගත්තු නිසා තමයි නැවත අපි රජයක් පත් කරගත්තේ. දෙවැනි කාරණේ තමයි මම ඉතාම ආඩම්බරයි ගරු කතානායකතුමනි අපේ ගරු ලක්ෂ්මන් කිරියල මැතිවස් දහන් කළා. අපේ කාලේ තමයි මේ රාජ්‍ය සේවය පෝෂණය කරේ, ආරක්ෂා කරේ, වර්ධනය කරේ ඒක අකාර්යක්ෂමයි කියලා. ඔබ මම පිළිගන්නවා අපි නියෝජනය කරපු වාමවාදී මධ්‍යස්ථ දේශපාලන ධාරාව රාජ්‍ය සේවය පෝෂණය කළා, ආරක්ෂා කළා, වැඩි වර්ධනය කළා. ඒකේ අඩුවක් තියෙනවා නම් ඒක මම පිළිගන්නවා. හැබැයි මම එතුමාට සිහිපත් කරන්න කැමති ඒ දේශපාලන ධාරාවෙන් තමයි එතුමාත් පෝෂණය වුණේ ආරම්භ කළේ. එතුමාට සිහිපත් කරන්න කැමති මම එතුමාට විශේෂ ගෞරවයක් තුනක් ගෞරවයට හේතුව තමයි පළවෙනි දවසේ මම පේරාදෙණිය විශ්වවිද්‍යාලයට යනකොට මාව එක්කගෙන ගියේ අපේ තාත්තා නෙවෙයි එතුමා තමයි මාව එක්කගෙන ගියේ. ඉතින් එතුමාට මම කියන්න සතුට එතකොට එතුමා අපේ දේශපාලන ව්‍යාපාරයේ පතාක යෝධයෙක්. එතුමාගේ දේශපාලනයත් ආරම්භ වුණේ පෝෂණය වුණේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයෙන් කියන කාරණේ අපි අමතක කරන්න හොඳ නැහැ. එතුමා සඳහන් කළ කාරණේ ඔව් අපි දේශපාලන වශයෙන් වන්දියක් ගෙවමින් සිටිනවා. අපි දේශපාලන වශයෙන් අපහසුතාවට පත් වෙලා තිබෙනවා අපි ගත්තු සමහර ජනප්‍රිය තීන්දුව නිසා. 2019 දී මෙරටේ විශිෂ්ට ජනවරපකින් පාලනයට පත් වෙච්ච ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමාට ධූරය හැරදාලා බැහැර යන්න සිදු වුණා. ඒකෙන් පස්සේ මෙරටේ ජනාධිපති ධූරයට පත් වෙලා ඉන්න රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට දෛවෝපගතව වගකීමක් පැවරලා තිබුණා නැවත අපේ අතින් වෙච්ච වැරදි හදාගන්න. මොනවද අපි ගත්තු ජනප්‍රිය තීන්දුව? අපි ගත්තු ජනප්‍රිය තීන්දුව තමයි අපි 55,000කට උපාධිධාරීන් රැකියාව ලබලා දුන්නා. තව 45,000ක් අඩු ආදායම් ලාභී අඩු සුදුසුකම් තියෙන දරුවන්ට මෙරට රැකියාව ලබලා දුන්නා. අපි ලක්ෂයකට රැකියාව දීලා රාජ්‍ය සේවය ශක්තිමත් කරන්නයි කියලා, ඒක ප්‍රකෘතිමත් කරන්නයි කියලා බරක් දරාගත්තා. ඒක අපහසු තීන්දුවක් වුණා. ඒක ජනප්‍රිය තීන්දුවක් වුණා. හැබැයි ආර්ථිකයට ප්‍රබල පහරක් වැටුණා. අපි වැඩ් බද්දට විරුද්ධව මෙරට ව්‍යවසායකයෝ පෙළපාලි ගිහිලා විශාල ගැටලුවක් ඇති කරලා 15-19 කාලේ ඇති වෙච්ච අරමුදත් එක්ක අපි වැඩ් බදු අඩු කළා, උන්ට සහන දෙන්න හැදුවා. ඒත් එක්කම අපි ආදායම් බදු අඩු කරගන්න ඉතාම මානසිකව ආර්ථිකව ගෝචර නොවන තීන්දුවක් අරගෙන අපේ ආර්ථිකය අඩපණ වුණා අපි පිළිගන්නවා. හැබැයි තීන්දුව ගත්තේ සමහර ජනප්‍රිය තීන්දුව ගත්තේ මේ ආයෝජන මේ බදු අඩු කරාම ඔවුන්ට අතරැඳෙන මුදල් නැවත ප්‍රතිආයෝජනය කළ ආර්ථිකය ශක්තිමත් කියන බලාපොරොත්තු වෙන. හැබැයි ඒක ඒ විදිහට සිදු වුණේ නැහැ. ඒ නිසා අපිට අහිමිවීම රසක් සමග දේශපාලන වන්දියක් ගෙවන්න සිදු වෙලා තිබෙනවා. හැබැයි අපි පසු කරගෙන ආවේ අපහසු කාල සීමාවක් විතරක් නෙවෙයි ගරු කතානායකතුමනි, අපි පසු කරගෙන ආවේ අවාසනාවන්ත කාල සීමාවක්. 2019 වසරේදී ලෝන්ලි ප්ලැනට් සංගරාව සංචාරය කළ යුතු හොඳම රට හැටියට ලෝකයේ ලංකාව නම් කරනකොට 2018 වර්ෂයේදී අපේ රටට සංචාරක මිලියන 2.3ක් ඇවිල්ලා තිබුණා. ඩොලර් බිලියන 5.8ක ආදායමක් අපිට 2018 වසරේදී අපිට ලැබිලා තිබුණා. හැබැයි 2019 පාස්කු බෝම්බ ප්‍රහාරයෙන් පස්සේ අපේ සංචාරක ව්‍යාපාරය කඩාවැටෙන්න පටන් ගත්තා. අපි කවුරුත් බලාපොරොත්තු නොවිච්ච විදියට ලෝක වසංගතයක් ආවේ 2020 දී. ඒ වගේ වසංගතයක් ලෝකෙ මීට පෙර ඇවිල්ලා තියෙන 2019 දී අවුරුදු 100කට කලින් ස්පැනිෂ් ෆ්ලූ කියන තත්ත්වය. කොරෝනා විසණය ඇවිල්ලා අපේ ආර්ථිකය කඩන් වැටුණා, සංචාරක ව්‍යාපාරය කඩන් වැටුණා, විදේශ ප්‍රේෂණ නතර වුණා. 2021 වසරේදී අවසන් නොකර අපිට ආර්ථික අර්බුදය එන්න පටන් ගත්තා. ඔව් අපි ගත්තු සමහර වැරදි තීන්දුව නිසා ඒකත් එක්ක තවත් අපි අසරණ වුණා. දැන් ඒ අසරණ වීම අපි නැවත ගොඩ එන්න හදනකොට තවත් අර්බුදකාරීව දීර්ඝ කාලයකට යම් පමණකට පසුගාමි වෙනවා. මොකද ලෝක යුද්ධ තත්ත්වයක් එක්ක රුසියාව යුක්‍රේනයේ ඇති වෙලා තියෙන ගැටලු එක්ක ලෝකයේ වැඩිම තෙල් මිල ගෑස් මිල පහුගිය කාලේ වාර්තා වුණා. අපේ සංචාරකින් රටරණේක අකර්මණ්‍ය වුණා. ඒ වගේ කරුණු රාශියක් නිසා අපිට අපේ සමහරක් විට අපිට මීට කලින් ප්‍රතිසංස්කරණය කරගත්ත හැකිව තිබුණු අපේ ආර්ථිකය තවත් පසුගාමි වෙච්ච බව අපි සඳහන් කරන්න කැමතියි. හැබැයි එම තත්ත්වයන් යහපත් අතර හැරමින් පවතින බව බොහොම පැහැදිලිව මහා බැංකු අධිපතිතුමා ඇතුළු මූල්‍යංශයේ වගකීම් පිරිස් ප්‍රකාශ කරනවා. අපේ ආර්ථිකය ස්ථාවර වෙමින් තිබෙනවා. අපේ රටේ උද්දමනයේ විශාල සිහල ගියා. 2022 සැප්තැම්බර් මාසේ මේ රටේ උද්දමනය 77.3යි. දැන් නොවැම්බර් මාසේ වෙනකොට මේ උද්දමනය 60%ක මට්ටමට අඩු වෙමින් තිබෙනවා. එතකොට මේ උද්දමනකාරී තත්ත්වය අපි පිළිගන්නවා. උද්දමනය වැඩි වුණා, බඩු මිල ඉහළ ගියා, ජනතාව දුකටපත් වුණා. දැන් ඒ තත්ත්වය යම් පමණකට ස්ථාවර වෙලා තිබෙනවා. මේ නොවැම්බර් මාසේ වෙනකොට උද්දමනය 60%ක් විතර අඩු වෙලා තිබෙනවා. පොලි අනුපාතය සමග විශාල සිහල ගියා හැබැයි මහ බැංකු ප්‍රකාශ කරන විදිහ බලාපොරොත්තු වෙන විදිහ අධිපත්‍යමත් ප්‍රකාශ කළ දවස් කීපයකට කලින් ඉදිරි මාස 3ක් ඇතුළත කාලයක් තුල නැවත අවුද්දමනේ අඩු වෙලා විශාල ගැටලුවක් වෙලා තිබෙන බැංකු පොලි අනුපාත ක්‍රමානුකූලව අඩුවේ අපි විශ්වාස කරනවා 30ට 28ට මෙරට ව්‍යාපාර කරන්න බෑ කාටවත් ඉදිරියට ශක්තිමත් කර්මාන්ත කරන්න බෑ හැබැයි ඒ තත්ත්වය යහපත් බවට පත් වෙන බව ක්‍රමානුකූලව පෙන්වන්න තිබෙනවා ඊට එහාට ගිහිල්ලා ගරු කතානායකතුමනි මේ රටට විදේශ ප්‍රේෂණ ලැබෙමින් තිබෙනවා ක්‍රමානුකූලව ඔක්තෝබර් මාසෙදී අපිට මේ රටට ඩොලර් මිලියන් 357ක් ලැබිලා තිබෙනවා මේ රට දණින් වැටෙනකන් මේ රට ජනතාව දුකට වැටෙනකන් මේ රටට එකම ඩොලරයක්වත් එවන්න එපා කියලා දේශපාලන පක්ෂ නායකයෝ මේ රටට ඉල්ලීම් කරා පිට රටේ ඉන්න ජනතාවගෙන් ඒවට සමහර අය අහුම්කම් දුන්නා ඩොලර් ආවේ නැහැ දැන් ක්‍රමානුකූලව යථාවත් වෙමින් තිබෙනවා මේ පසුගිය වසර ලැබුණු ඩොලර් මිලියන 57ත් එක්ක අඩු ගානේ අපිට ඩොලර් බිලියන 3ක 4ක ආදායමක් මේ වසර අවසන් වන විට විදේශ ප්‍රේෂණ වලින් ලැබෙයි මේ රටේ සංචාරක ව්‍යාපාරයේ බිඳ වැටුණා විතරක් නෙවෙයි බිඳ වැට්ටුවා අපි දන්නවා ඒරොෆ්ලොට් ගුවන් යානයේ පිළිබඳ සිද්ධියේදී මේ රටේ අධිකරණයත් බැදිහත් වෙලා ඒ ගුවන් යාන තහනම් කරලා ඒක විනාශ කරන්න උත්සාහ කරා හැබැයි නැවත ඒරොෆ්ලොට් වෙනවා රුසියාවෙන් සංචාරක වෙනවා මේ රටට සංචාරක ව්‍යාපාරයේ ක්‍රමානුකූලව යථාවත් වෙමින් තිබෙනවා මේ පසුතලයත් එක්ක අන්තර්ජාතික මූල්‍ය අරමුදල සමග අපි කරන සාකච්ඡා සාර්ථකව අවසන් කරන්න දෙසැම්බර් මාසේ පුළුවන් වුණොත් මේ රටට අනිවාර්යෙන්ම ආර්ථික ස්ථාවරභාවය ලැබෙනවා අපි ධනාත්මකව මේ කරුණු දිහා බලමු ආර්ථික ස්ථාවරභාවය ලැබිලා නැවත මේ රටේ ආර්ථිකය ශක්තිමත් කරන්න හැකියාව තිබෙනවා මේ රටේ ජනතාවට මේ රටට පිටත් වඩා අර්බුදකාරී කාල සීමාවලින් අපේ රටේ ජනතාව නැගිටලා තියෙනවා ඒ නිසා අපේ රටේ ජනතාවට නැවත නගා සිටින්නට නැගී සිටින්නට හැකියාව තිබෙනවා කියන කාරණය අපි බොහොම පැහැදිලිව ප්‍රකාශ කරනවා ගරු කතානායකතුමනි පසුගිය වසර කීපෙත් ඉස්සෙම මේ රටේ ක්‍රමානුකූලව ගොඩනැගිච්ච නායකන්දරාවක් තිබුණා. ඒ ණය ප්‍රමාණය ඩොලර් අපි අද වර්තමානයේ ගෙවිය යුතු 2019 බලයටනකොට අපි ගෙවිය යුතු තිබුණු ණය ප්‍රමාණය ඩොලර් බිලියන 52ක්. එකෙන් බිලියන 3ක් පහුගිය කාලේ ගෙව්වා. ඩොලර් බිලියන 49ක් අපි ණය ගෙවන්න ඕනේ. වාර්ෂිකව තිබුණු ඩොලර් බිලියන 10ක වෙළඳ ශේෂය ආනන අතර වෙනසත් එක්ක ක්‍රමානුකූලව ගොඩනැගිච්ච මේ වෙළඳ ශේෂය පසුගිය කාලේ අපිට දරාගත නොහැකි බරණයක් බවට පත් වුණා. ඒ ණය ප්‍රමාණය අපි ණය නොගන්නගත්තු තීන්දුවත් එක්ක 2019 බලයට පත් වෙලා තවත් ව්‍යාකූල තත්ත්වයකට පත් වෙලා අපි ආර්ථික වශයෙන් අපහසුතාවයකට පත් වුණා. හැබැයි අපිට කියන්න අවශ්‍ය කාරණේ තමයි මේ හොඳ තීන්දුව මේ 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 තීන්දුව අතර අපේ ආර්ථිකය අපහසුතාවට පත් වෙලා අපි ආර්ථිකය කඩා වැටීම වැටු බව සත්‍යක් හැබැයි ඒ අතරෙදී අපිට නොපෙනුණු හොඳ තීන්දුව ගණනාවක් තිබුණා. ඒකක් තමයි අපි මේ ආර්ථික අර්බුදය එන බව දැනගෙන මේ රටට පිට රටින් වාහන ගෙන්වන එක නතර කරා. වාර්ෂික ඩොලර් බිලියන 2ක් වැය කරලා වාර්ෂිකව මේ රට වාහන ගෙන්වන අපි වාහන ගෙන්වන එක නතර කළා. නතර කළාට පස්සේ කරු කතානායකතුමනි මේ අර්බුදකාරී කාල සීමාව ශ්‍රී ලංකාවේ වාහන එකලස් කිරීමේ කර්මාන්තයක් ක්‍රමානුකූලව දියුණු වෙනවා. ඒ දියුණු වෙන කර්මාන්තය ක්‍රමානුකූල මේ රට අවශ්‍ය වාහන නිෂ්පාදනය කරන්න අවශ්‍ය පසුතලය සකස් කරගන්නමින් තිබෙනවා. අපි මේ රටට කරුංකක් අහ ඉඟුරු සියල්ල පවා පිට රටින් ගෙනාවේ. අපිව නැමැත්තුවා. මේ වවන්න පුළුවන් දේ වවන්න, හදන්න පුළුවන් දේ හදන්න අවශ්‍ය ධෛර්ය දීම කළා. හැබැයි මේ ආර්ථික අර්බුදය ඇස්සේ මේ රටේ කෘෂිකර්මාන්තය ඇතිවෙච්ච දියුණුව, පෙර නිෂ්පාදන කර්මාන්තවල පොඩි වලට හරි ඇතිවෙච්ච දියුණුව අපිට ඉදිරියට අරගෙන ඇවිල්ලා ඒකට උපනං වන මට්ටමට කටයුතු කරන්න බැරි වුණා. ඒක අපේ රටේ අවාසනාව. හැබැයි අපි ඉල්ලා සිටිනවා ඔබතුමාගෙන් මේ කර්මාන්තංශයේ රට පැත්තෙන් තියෙන ප්‍රධාන ගැටලුවක් හැටියට අපිට හැඟෙන ප්‍රධාන කාරණය තමයි ප්‍රතිපත්තිමේ වශයෙන් පොලිසි ප්‍රතිපත්තිමේ වශයෙන් ආණ්ඩුවෙන් ආණ්ඩුව වෙනස් වෙන ප්‍රතිපත්ති කියන කාරණය. ඒ නිසා අපි ඉදලා සිටිනවා කවුරු බලයට පත් වුණාද ඊළඟ මැතිවරණයේදී ගරු කතානායකතුමනි මේ රටේ කර්මාන්ත පැත්තේ කෘෂි කර්මාන්තයේ පැත්තේ මේ රටේ යම්කිසි ආරක්ෂණවාදී ප්‍රතිපත්තියක් තියෙන්න අවශ්‍යයි. එහෙම කරේ නැත්නම් කුඩා මට්ටමේ කර්මාන්ත අපි ආරක්ෂා කරේ නැත්නම් මේ නිෂ්පාදන ආර්ථික ආරක්ෂා කරන්න කටයුතු කළේ නැත්නම් අපිට ඉදිරියේදී නැවත වතාවක් පෙර තිබුණු තත්ත්වයට වඩා වගේම තත්ත්වයකට පත් වෙනවා. ඒ නිසා මේ මෝටර වාහන එකලස් කිරීමේ කර්මාන්තයේ වගේම මේ රටේ රබර් නිෂ්පාදනයේ පැත්තෙන් ලෝක ඉතාම ඉහළ මට්ටමට නිෂ්පාදන කර්මාන්තයක් දිනුවලා තිබෙනවා. ලෝකයේ ඍජු ටයර් නිෂ්පාදනයේ ප්‍රමුඛයා ලංකාව අද ඇඟලුම් නිෂ්පාදනයේ විශාලතම නිෂ්පාදකයා නොවුණත් අද ලෝකයේ ඇඟලුම් නිෂ්පාදන හා සම්බන්ධ රිසර්ච් බේස්ඩ් සොලූෂන්ස් එහෙම නැත්නම් මේ පර්යේෂණ පදනම් වෙච්ච විසඳුම් සොයන ලංකාවේ ප්‍රධාන කර්මාන්තය තියෙන ශ්‍රී ලංකාවේ ඒ ආයතන විශාල ලෙස දියුණු වෙලා තිබෙනවා. පහුගිය කාල සීමාව තුළ වසර දෙකක කාල සීමාව තුළ ගරු කතානායකතුමනි අපි සිහිපත් කරන්න අවශ්‍යයි මේ රටේ දියුණු වෙච්ච කර්මාන්ත අතර ඉදිරිම තියෙන එකක් තමයි නානකාම රූපාංග කට්ටල සියල්ල පිටින් ගෙනාවේ. හැබැයි මේ රටේ නිෂ්පාදකෝ 10 දෙනෙක් අද ලංකාවේ සම්පූර්ණ අවශ්‍යතාවය මේ රටේ නිර්මාණය කරනවා. ඒ වගේම මේ බෝට්ටු තැනීම, කුඩා යාත්‍රා තැනීම සහ ඖෂධ තැනීම, ඖෂධ නිෂ්පාදනයේ පැත්තෙන් ශ්‍රී ලංකාව පසුගිය අවුරුද්දකේ විශාල ඉදිරිපෙම්මක් තියලා තියෙනවා. ඒ නිසා අපි ඔබතුමාට සඳහන් කරන්නේ කවුරු මේ රටේ බලයට පත් වුණත් කමක් නැහැ. හැබැයි අපේ රටේ දියුණුවෙමින් තිබෙන මේ කර්මාන්තික ආරක්ෂා කරගන්න පුළුවන් උදව්ව කරන්න ඒක නැවත අපිට විදේශ විනිමය ලැබෙනකොට මේ රටේ නැවත වතාවක් අපිට දරන්න බැරි ජීවන මට්ටමක් අපි පහුගිය කාලේ භාවිත කරලා තිබෙනවා රට හැටියට පෞද්ගලිකව. හැබැයි මේ රට නැවත යථාවත් වෙනකොට මේ රටේ ඒ කර්මාන්තික ආරක්ෂා කරන්න අවශ්‍ය ප්‍රතිපත්ති සම්පාදනයේදී පක්ෂ විපක්ෂ සෑම කෙනෙක්ම උදව් කරන්නේ කියන කාරණය මම ඉතාම ගෞරවණීය ලා සිටිනවා. පසුගිය කාල සීමාව පුරාම මේ අර්බුදයත් එක්ක ගරු කතානායකතුමනි නිදහස් ශ්‍රී ලංකාවේ වසර 75ක අතීතය පිළිබඳව ගොඩාක් කට්ටිය කතා කළා. ඒක පක්ෂ විපක්ෂ දේශපාලනඥයින් සෑම කෙනෙකුටම සාපයක් හැටියට 75 වසරක සාපයක් හැටියට බලයට නොආපු පක්ෂ මෙතන කතා කරා. හැබැයි ඔබතුමාට කියන්න කැමතියි මේ රටේ නිදහස මේ රටේ 1945 රාජ්‍ය මන්ත්‍රණ සභාවේදී ආචාර්ය CWW කණ්ණංකර මහත්මයා ඉදිරිපත් කළ නිදහස් අධ්‍යාපන පනත ඉඳලා මේ රටේ සමාජ විප්ලවයක් සිදු වෙලා තිබෙනවා. ඒ වසර 75ක කාලය තුළ අධ්‍යාපනයේ, සෞඛ්‍යයේ, භෞතික ඇටතල පහසුකම් සංවර්ධනයේ අපේ රටේ වෙච්ච වෙනස මේ කලාප එකම රටකවත් වෙලා නැහැ. ඒක මම බොහොම කියන්නේ බොහොම ආඩම්බරෙන්. දේශපාලකයන්ට ගරහන්න පුළුවන්, මේ ගරහන්න පුළුවන්, චෝදනා කරන්න පුළුවන්. හැබැයි මේ රටේ හිටපු දේශපාලකයෝ දහස් ගණනක් අවංකව මේ රට සේවය කළා තිනවා. නිදහස් අධ්‍යාපනයේ පියාණන් ආචාර්ය CWW කණ්ණංකර මහත්මයාගේ ඉඳලා. හැබැයි ඒ වගේම සෞඛ්‍යයේ අධ්‍යාපනයේ අපේ ප්‍රතිඵල ලෝක මට්ටමට ගිහිල්ලා තියෙනවා. මට ඔබතුමාට කියන්න අවශ්‍ය වෙන්නේ එතරම් පිටට නොපෙනෙන කාරණා. ඒ කාරණේ තමයි නිදහස් ශ්‍රී ලංකාවේ කර්මාන්ත ප්‍රතිපත්ති දියුණු කරන්නටත් විශාල වෙහෙසක් අරගෙන තිබෙනවා. ඒකේ පළවෙනි උදාහරණය 1952 කොළඹ ක්‍රමයේ යටතේ මේ රටේ කාර්මික සංවර්ධන මණ්ඩලය බිහි කරන්නේ මේ රටේ කර්මාන්ත හතරක් දියුණු කරන්න බලාගෙන. දැව කර්මාන්තය, පෝසිලෙන් මැටි කර්මාන්තය දියුණු කරන්න, ඇඟලුම් කර්මාන්තය දියුණු කරන්න සහ වානේ කර්මාන්තය දියුණු කරන්න තමයි 1952 දී මේ රටේ IDB එක කාර්මික සංවර්ධන මණ්ඩලය බිහි කරන්නේ. ඒ කාලෙම දේශපාලනඥයෝ ඒකට මුදල් ලබා දෙන්න DFCC බැංකුව නිර්මාණය කරලා තිබෙනවා. Development Financing Corporation of Sri Lanka 1957 එක නිර්මාණය කරන්නේ. ඒකට කාර්මික තාක්ෂණ සහාය දෙන්න කාර්මික තාක්ෂණ ආයතනය හදන්න 1957. ඒවට අවශ්‍ය කළමනාකරණ දායකත්වය දෙන්න NIBM එක, ජාතික උසස් අධ්‍යාපන ආයතනය හදන්නේ NIBM එක හදන්නේ 1967. මේකට ඉංජිනේරු සහයෝගය ලබලා දෙන්න NERD ආයතනය, ජාතික ඉංජිනේරු පර්යේෂණ සංවර්ධන ආයතනය ලංකාවේ හැදෙන්නේ 1974. නිදහස් ශ්‍රී ලංකාවේ කර්මාන්ත දියුණු කරන්න අවශ්‍ය කර්මාන්ත ප්‍රතිපත්තියක් සකසලා ඒකට අවශ්‍ය වටපිටාව සකස් කරලා තිබුණා. DFCC ආයතනයේ පෞද්ගලිකකරණය කරා. ඊට පස්සේ මේ සංවර්ධනයේ වෙනුවෙන් හදපු බැංකුවක් වෙච්ච NDB බැංකුව පෞද්ගලිකකරණය කරා. ලංකාව අදටත් සංවර්ධනයේ පැත්තට ඒ දායකත්වය ලබා දෙන අවශ්‍ය සංවර්ධන බැංකුවක් නොමැති වීමේ අඩුවෙන් පීඩා විඳිනවා. NDB එක පෞද්ගලිකකරණය වුණේ, DFCC බැංකුව පෞද්ගලිකකරණය වුණේ කාගේ අවශ්‍යතාවයටද, මොන න්‍යායපත්‍යයක් යටතේද කියන කාරණය අදටත් ගැටලුවක් වෙලා තිබෙනවා. අදටත් ලංකාවේ කර්මාන්තකරුවන්ට අත දෙන්න, ඒ සහයෝගය දෙන්න අවශ්‍ය මූල්‍ය පහසුකම් සලසන්න අවශ්‍ය බැංකුවක් නැහැ. අපිට චීන තියෙන එක්සිම් බැංකුවක් නැහැ. ආනයන අපිට උදව් කරන්න, සංවර්ධනයට උදව් කරන්න අවශ්‍ය බැංකුවක් නැහැ. ඒ නිසා මේ රටේ ව්‍යාපාර පිළිබඳව කතා කරනකොට අපිට අවාසනාවකට වගේ මේ නිෂ්පාදන ආර්ථිකය කෘෂිකර්මාන්තය දියුණුනාට, පැවිලි කර්මාන්තය කෘෂිකර්මාන්තය දියුණුනාට, අධ්‍යාපනයේ සෞඛ්‍ය දියුණුනාට අපිට අපේ පැත්තේ නිෂ්පාදන ආර්ථිකයක් ශක්තිමත් කරන්න බැරි වෙලා තිබෙනවා. ඒකට බලපාන ප්‍රධාන කරුණු කිහිපයක් තිබෙනවා. එකක්, මේ රටේ නිෂ්පාදකයෙකුට ආයෝජකයෙකුට ඉඩමක් ගන්න බෑ. ප්‍රධාන කාරණය අපි ඒ නිසා යෝජනා කරා ආණ්ඩුවට මේ සම්බන්ධයෙන් සියලුම ඉඩම් එකතු කරලා ලෑන්ඩ් බැංක් එකක්, එහෙම නැත්නම් එකම ස්ථානයකින් ඉඩම් ලබා දීමේ ක්‍රමවේදයක් සකස් කරන්න කියලා ඒකට යෝජනාවක් මේ අයවැය ලේඛනයේ ජනාධිපතිතුමා ඉදිරිපත් කරලා තිබෙනවා. ඒකේ විවිධ විවේචන විවිධ පාර්ශ්වලින් ඉදිරිපත් කරනවා. උපදිසාපතිවරු හරහා මේක ලබා දීමෙන් ගැටලු මතුවේ කියලා. හැබැයි ඒ ගැටලු විසඳගෙන ආයෝජකයන්ට ඉඩම් ලබා දීමේ ක්‍රමවේදයක්, දේශීය විදේශ ව්‍යවසායකින්ට ඉඩම් ලබා දීමේ පහසු ක්‍රමවේදයක් සකස් කරන්න අවශ්‍ය එක ප්‍රධාන කාරණයක්. ඊට පස්සේ දෙවැනි කාරණේ නීති පිළිබඳව කාරණය. මේ රටේ නීති වලින් මේ රටේ ව්‍යවසායකින් බැඳ දාලා තියෙන්නේ ව්‍යවසාය ආරම්භ කරන්න ගියත්, පවත්වගෙන යන්න ගියත් විවිධ ආයතන වලින් ලබා ගන්න මේ තියෙන ලයිසන් නිසා විවිධාකාර ගැටලු පැනනා කියලා තියෙනවා. ලංකාවේ මිනිස්සු දේශපාලකින්ට චෝදනා කරන හොරු කියලා. හැබැයි රටේ නීති පද්ධතිය සකස් වෙලා තියෙන්නේ ව්‍යවසායක් කරන සෑම මිනිහෙක්ම, රටේ ඉන්න සෑම මිනිහෙක්ම හොරෙක් කියලා හිතාගෙන තමයි නීති හදලා තියෙන්නේ. ව්‍යවසායකයන්ගේ දෑත් බැඳලා තියෙන නීති ලිහිල් කරන්න අවශ්‍යයි. අවසන් කාරණය, ඒ සම්බන්ධයෙන් ආයෝජනය කිරීමේදී ගැටලුවක් මතුවලා තිබෙනවා. අද මූල්‍ය මූල ධනෙ සපයා ගැනීම ගැටලුවක් තිබෙනවා. ඉතින් මේ කුඩා ව්‍යවසායකින් මධ්‍ය පරිමාණ සහ සුළු ව්‍යවසායකින් මේ රටේ 52ක් ආර්ථික දායකත්වය ලබා දෙනවා ලංකාවේ ජාතික නිෂ්පාදනයට ඔවුන්ට අත දෙන්නට අවශ්‍ය පහසුකම් සලසන්නට අවශ්‍යයි මේ අර්බුදකාරී කාල සීමාව ප්‍රමාණවත් දොඋනත් බිලියන 2ක පමණ මුදලක් කුඩා චක්‍රීය අරමුදලක් හැටියට ජනාධිපතිතුමා ලබා දීලා තියෙනවා ඒ වෙනුවෙන් අපි සුදුසු කරන්නට අවශ්‍යයි මේ රටේ කුඩා ව්‍යවසායකින් මධ්‍ය පරිමාණ ව්‍යවසායකින් ව්‍යාරක්ෂා කරගත්තේ නැත්නම් ලංකාවේ ඉදිරි ගමන පිළිබඳව පැහැදිලිව ප්‍රශ්නාර්ථයක් ඉතුරු නැ කියන කාරණේ සඳහන් කරන්න කැමැති මේ සම්බන්ධයෙන් කරු කතානායකතුමනි ශ්‍රී ලංකාවේ මේ ආර්ථිකය දියුණු කරන්නට අවශ්‍ය ව්‍යාපාර දියුණු කිරීම පිළිබඳව කාරණේදී අපිට වැදගත් වන කරුණු කීපයක් තිබෙනවා එකක් තමයි හැමදාම කතා කරන ease of doing business මේ දර්ශකයේ ලංකාවේ ඉන්නේ රටවල් 199ක් අතරින් 99 වන ස්ථානයේ දෙවෙනි කාරණේ global competitiveness index අපි රටවල් 141ක් අතරින් 84 වෙනි ස්ථානයේ ඉන්නේ මේවට බලපාන සාධක මොනවද මේවට බලපාන සාධක ප්‍රධාන කරුණු කීපයක් තිබෙනවා එක ප්‍රධාන කරුණක් තමයි මේ මම කලින් සඳහන් කළ පොලිසි ඉන්කන්සිස්ටන්සි එහෙම නැත්නම් ජාතික ප්‍රතිපත්ති රාමුවක් නොමැති වීම. දෙවැනි කාරණේ මොකක්ද? මේ tax structure එක විවිධාකාර ආණ්ඩු මගින් විවිධ විදිහට වෙනස් කරන බදු ක්‍රමය පිළිබඳව පැහැදිලිතාවයක් නොමැති වීම. තුන්වැනි කාරණේ මොකක්ද? මේ රටට අවශ්‍ය පුහුණු ශ්‍රමිකයන්ගේ නොමැති වීම. තරු කතානායකතුමනි ඒක ප්‍රධාන ගැටලුවක්. මම මේ සම්බන්ධයෙන් වචනයක් කියන්න කැමතියි. නිදා ශ්‍රී ලංකාවේ පසුගිය වසර 75ක කාලය තුල දේශපාලකින් පාසල් 7000ක් හදලා තියෙනවා. විශ්වවිද්‍යාල 18ක් හදලා තියෙනවා. විශ්වවිද්‍යාල උසස් තාක්ෂණ ආයතන හදලා තියෙනවා. මේ රටේ ගුරුවරු 240000 දක්වා වැඩි කරලා තිබෙනවා. දේශපාලකින් විශ්වවිද්‍යාල හැදුවට පාසල් හැදුවට උසස් තාක්ෂණ ආයතන හැදුවට විද්‍යාපීඨ හැදුවට වැඩක් නැහැ මේ වගේන් බිහිවන දරුවන්ට වෘත්තියාභිමුඛ පුහුණුවක් ලබා දෙන්නේ නැත්නම් එහෙම හැදුවට වැඩක් නැහැ පාසලේදී ඉංග්‍රීසි භාෂාව කියලා දෙන්නේ නැත්නම් එහෙම පාසල් හැදුවට වැඩක් නැහැ දරුවන්ට විදේශ භාෂා ප්‍රංශ භාෂාව ජර්මන් භාෂාව චීන භාෂාව කතා කරන්න උගන්වන්නේ නැත්නම් එහෙම හැදුවට වැඩක් නැහැ පාසල් ඔවුන්ට තාක්ෂණික දැනුම ලබා දෙලා නැත්නම් විශ්වවිද්‍යාල හැදුවට වැඩක් නැහැ ඔවුන්ට ඒ වෘත්තිමය වශයෙන් ගැළපෙන පාඨමාලා හඳුන්වා දුන්නේ නැත්නම් එනිසා දේශපාලකින් මේ අධ්‍යාපනයේ පැත්තේ යම් වැඩ කොටසක් කරලා තියෙනවා. හැබැයි අපිට මේක වෘත්තියාත්මක දිශානතිකට යොමු කරගත්තේ නැත්නම් කරු කතානායකතුමනි අපිට මේකෙන් මේ අධ්‍යාපන ක්‍රමයෙන් වැඩක් නැහැ. අධ්‍යාපන ක්‍රමයේ පිළිබඳව පසුවිපරම් කරන්නට දරුවන්ට බරක් නොවන දරුවන්ගේ අධ්‍යාපන පහසුව වගේම දරුවන්ට අවශ්‍ය තාක්ෂණික වෘත්තිය ගණිතමය හැකියාව ලබා දෙන අධ්‍යාපන ක්‍රමයක් වෙනුවෙන් අපි ඉක්මනින් ගමන් කළේ නැත්නම් අපි මොන ආයවැලයකින් ඉදිරිපත් කරත් වැඩක් නැහැ. අපේ තරුණ පරපුර අපි ආරක්ෂාකින් ඉදිරියට අවශ්‍යයි. ඒ අංශයෙන් තවත් කාරණයක් මේ ව්‍යාපාර පසුගාමි වෙන්නට අපිට අන්තර්ජාලයේ පැත්තෙන් එහෙම නැත්නම් ইনফরমේෂන් කමියුනිකේෂන් ටෙක්නොලොජි පැත්තෙන් ඔවුන් සඳහන් කරන කාරණයක් තමයි ලංකාවේ පරිගණක සාක්ෂරතාව ඉහළ ගියාට ලංකාවේ අන්තර්ජාලයේ පෙනට්‍රේෂන් එක ප්‍රවේශය ඉහළ මට්ටමක තිබුණාට ව්‍යාපාර ලෝකයේදී ලංකාවේ තාක්ෂණයේ පැත්තෙන් ඉතාම පසුගාමී තැනක ඉන්නේ. ඒ පැත්තෙන් ශ්‍රී ලංකාව ඉන්නේ රටවල් 180ක් අතරින් 107 වන ස්ථානයේ. ලංකාවේ පරිගණක තිබෙනවා දුරකථන තිබෙනවා මිලියන 30ක් අපිට අන්තර්ජාලය තිබුණා හැබැයි ලංකාවේ බහුතරයක් දෙනා මේක පාවිච්චි කරන්නේ ගරු කතානායකතුමනි Facebook බලන්න WhatsApp බලන්න TikTok බලන්න හැබැයි ඒක ව්‍යාපාරයකට සම්බන්ධ කරලා මේක value chain එකට අගය එකතු කිරීමේ ක්‍රියාදාමයට ලෝකෙ සමග සම්බන්ධ කරන ක්‍රමවේදයක් නැහැ. ඉතාමත් අවශ්‍ය කාරණයක්. අපි උත්සාහ කරන ඉදිරි කාලය තුලදී මේ කුඩා ව්‍යවසායකත්ව සංවර්ධනයේට කාන්තාවන්ගේ පැත්තෙන් අනේ රටේ සමස්ත ව්‍යවසායකින්ගේ පැත්තෙන් ඔවුන්ව මේ අගය දාමයෙන් එකතු කිරීමේ ලෝක ක්‍රියාවලියට සම්බන්ධ කරන්ට තාක්ෂණ යොදවා ගැනීම පැත්තට අපි අවධානය යොමු කළ යුතුයි. එහෙම කරේ නැත්නම් ගැටලුවක් වශයෙන් අපිට ඉදිරියේදී බොහොම පැහැදිලිව අපි ව්‍යාපාර රටේ දියුණු කරන්න වැඩක් නැහැ. අපිට අන්තර්ජාතික වෙළඳපොළට ප්‍රවේශ වීමට ගැටලුවක් මතුවෙනවා. ඒ වගේම තමයි ගරු කතානායකතුමනි මේ සම්බන්ධයෙන් කතා කිරීමේදී ආදායම් පැත්ත පිළිබඳව ගරු මුදල් ඇමතුමා කතා කරා. ගරු අපේ රංජිත් සීමල අපිට මේ ඇමතුමා පැහැදිලි කරා. අපි දකිනවා පැහැදිලි ගැටලුවක් බදු ක්‍රියාදාමය තුළ බදු විවිධ බදු වගේම තමයි මේ බදු එකතු කිරීමේ ක්‍රියාදාමය හරහා විශාල ගැටලු ගණනාවක් මේ රටේ මතුවලා තිබෙනවා. පහුගිය දවස්වල ආදායම දෙපාර්තමේන්තුව ගැන රේගුව ගැන අපි කතා කළා. අපි ආදායම දෙපාර්තමේන්තුව ගැන කතා කළා බදු එකතු කිරීමේ ක්‍රියාවලිය පිළිබඳව ඒකේ තියෙන විවිධ අක්‍රමිකතා පිළිබඳව සඳහන් කරලා පස්සේ අපි දැක්කා මේ දේශ ආදායම දෙපාර්තමේන්තුවේ නිලධාරි මහතුරු පිරිසක් ගිහිල්ලා පොලිසියට පැමිණිලි කරනවා පෞද්ගලික දත්ත එළියට ලබා දුන්නා කියන කාරණය. අපි කියන්න අවශ්‍ය එතුමලට මෙතෙන්දි කාරණයක් හෙළි කරන සාධනීය විදියට ඒක නිවැරදි කරගන්න උත්සාහ කරන්න. ඒක හෙළි කරපු මන්ත්‍රීවරුන්ට විරුද්ධව සීඩකට පැමිල්ලි කල වැඩක් නෑ මේකතු කිරීම දැල පිළි බඳව විශාල ගැටලුවක් තිබෙන අපි ඔබතුමාට කියනවා අපි අවස්ථා කීපෙන් සඳහන් කළ තියෙනවා තාක්ෂණය භාවිතා කරන්න අවශ්‍යයි පුද්ගලයාට පුද්ගලයා සම්බන්ධයෙන් පර්සන් ටු පර්සන් කන්ටැක්ට් කරා මේක එකතු කරන්න ගියොත් විශාල අක්‍රමිකතා ගැටලු රැසක් ඇති වෙන නිසා මේ ආයතන තාක්ෂණය එකතු කිරීම රේගුවට ඒ වගේම සුරාබෝ දෙපාර්තමේන්තුවට ඒ වගේම දේශආදම් දෙපාර්තමේන්තුවට අපි මේ තාක්ෂණය එකතු කරේ නැත්නම් අපේ ඉලක්ක අපිට ජය ගන්න හම්බ වෙන්නේ නැහැ. එහෙම කළොත් විතරයි මේක විනිවිද පෙනෙන ස්වභාවයෙන් කරන්න පුළුවන්. ඒ වෙනුවෙන් ජනාධිපතිතුමා මේ ඉදිරිපත් කළ තියෙන යෝජනාව රටේ සමස්ත බදු ක්‍රියාවලිය විශේෂයෙන් විශ්ලේෂණය කරන්න ජනාධිපති කොමිෂන් සභාවක් ස්ථාපනය කිරීම සහ විශේෂිත ක්‍රියාමාර්ගය සම්බන්ධයෙන් ගැනීම කියන කාර්යය ඉතාම වැදගත් වෙනවා. ඒකේ වැදගත්කම දෙගුණ තෙගුණ වෙන්නේ ගරු කතානායකතුමනි මේ සම්බන්ධයෙන් පසුගිය දිනවල පත්වෙච්ච පළ කරලා තියෙන වාර්තාවක් මම අවධානය යොමු කරන්න කැමතියි. ශ්‍රී ලංකාවට මේ බදුකරණයේ ගැටලු සහ මේ මිල උච්චාවචනයන් පිළිබඳව නිවැරදි ක්‍රමවේදයන් නොමැති වීම හරහා රටට අහිමි වෙන මුදල පිළිබඳව මේ කියලා තියෙන වාර්තාව මම ඔබතුමාට ඉදිරිපත් කරනවා. මම මේක ඔබතුමාට ඉදිරිපත් කරන්නේ annual this is trade related illicit financial flows in 134 developing countries from 2009 to 2008 page 59 of the global financial integrity report global financial integrity වාර්තාව සඳහන් කරන විදියට ගරු කතානායක තුමනි ලංකාවේ පමණක් 2019 ඉඳන් 2018 වෙනකන් අපිට අහිමි වෙච්ච ඩොලර් ප්‍රමාණය ඩොලර් බිලියන 36.8ක් 36.8ක් අහිමි වෙනයි කොහොමද වැඩිපුරම අහිමි වෙන්නේ ලංකාවේ ආනයන අපනයනයේදී මිල සඳහන් කරන අන්ඩර් වැලියු කිරීම නිසා මිල අඩු කිරීම හරහා පමණක් ලංකාවේ මේ අපනයන ආනයනවල වටිනාකමෙන් රජයට මේ අඩු කිරීම හරහා පමණක් රජයට ලැබිය යුතු මුදලින් ඩොලර් බිලියන 36.8ක් අවුරුදු නමයක් වගේ කාලෙක ඉඳලා අහිමි වෙනවා ඩොලර් බිලියන 36ක් කියලා කියන්නේ ගරු කතානායකතුමනි අපේ නිදහස් ශ්‍රී ලංකාවේ ගත්තු සමස්ත ණයින් අපිට ගෙවන්න තියෙන ඩොලර් බිලියන 49 අද හැබැයි ඩොලර් බිලියන 35ක් 36ක් අපිට අහිමි වෙනවා අවුරුදු 8ක කාලයක් තුලදී මේ රේගුව ඇතුළු ආයතන වලින් කරන අන්ඩර් වැලියු කිරීම සහ ඒවා පසුපස සම්භාව ගිහිල්ලා මේක හඳුනා නොගැනීම නිසා මේ විශාල ගැටලුවක් අඳුරලා තියෙන නිසා මම ඔබතුමාට සඳහන් කරනවා මේ කරුණ මම සභාගත කරනවා මේ කරුණ යථාවත් කළේ නැත්නම් අපි ව්‍යවසායකින් අත දුන්නට ප්‍රතිපත්ති රාමුව හැදුවට විනිවිද පෙන්සල් භාවෙන් කටයුතු කළාට ප්‍රයෝජනයක් වෙන්නේ නැහැ රටට අහිමි වෙන අතිවිශාල ධනස්කන්ධය පිළිබඳව අපි මීට වඩා වගවීමකින් කටයුතු කරන්න අවශ්‍ය එක දේශපාලක විතරක් නෙවෙයි දේශපාලකයෝ ඇවිල්ලා අවුරුදු 5න් 10න් යනවා ඇමතිකම් කරනවා ගෙදර යනවා හැබැයි මේ ආයතනවල අවුරුදු 30ක් 40ක් අකණ්ඩව සේවය කරන විශාල නිලධාරීන් පිරිසක් ඉන්නවා ඔවුන්ට රට ගැන ජාතික හැඟීමක් තියෙනවා නම් ඔවුන් සෑම කෙනෙක්ම මේ කාර්යයට එකතු වෙන්න අවශ්‍යයි ඔවුන් එකතු කරගන්නේ නැතුව අපිට මේ ගමන සාර්ථකව යන්න බෑ කියන කාරණේ මම සඳහන් කරනවා ඒ නිසා ගරු කතානායකතුමනි අවසාන වශයෙන් මම සඳහන් කරන්න කැමති අපි වාමවාදී මධ්‍යස්ථ දේශපාලන ධාරාවකින් පැවතෙන පුද්ගලයන් ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයෙන් ශ්‍රී ලංකා පොදුජන පෙරමුණ ඇතුළු ඒ දේශපාලන ධාරාව නියෝජනය කරේ ඉතිහාසයේ වාමවාදී මධ්‍යස්ථ දේශපාලන ධාරාව. ඒකට ගරු අග්‍රාමාත්‍ය අපේ ජනාධිපති රනිල් වික්‍රමසිංහ මහත්තුමා එතුමා යත් පවනකට දක්ෂිණාංශික මධ්‍යස්ථ මතවාදී දේශපාලන ධාරාවකින් පැවතෙන පුද්ගලයෙක්. අපි සෑම කෙනෙක්ම එකතු වෙලා ඉන්නවා මේ රට වෙනුවෙන්. ඒ තීරණාත්මක මොහොතකදී අපිට මේ අපේ දේශපාලන මතිමතාන්තර පැත්තකට තියලා රට වෙනුවෙන් එකතු වෙන්න කියලා ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමා සෑම කෙනෙකුටම ආරාධනය කළා. ඒ ආරාධනය මුලින්ම කළේ විපක්ෂ නායකතුමාට. ඒ විපක්ෂ නායකතුමා ඒ තත්ත්වය ඒ වෙලාවේ බාරගත්තේ නැති නිසා තමයි රනිල් වික්‍රමසිංහ මහත්තුමා මේ අගමැති ධුරයට පත් වෙලා අද මන්ත්‍රීවරුන්ගේ ඡන්දයෙන් ජනාධිපති ධුරයට පත් වෙලා තිබෙන්නේ. ඒ නිසා අපි සෑම කෙනෙක්ම එකතු වෙලා එතුමා අවස්ථා කීපයකදී ඉල්ලීමක් කළා. අඳුරන ව්‍යවස්ථා අවශ්‍ය සංශෝධන කරලා තිබෙනවා. මෙරට අවශ්‍ය ස්වාධීන කොමිෂන් සභා ස්ථාපනය කරලා තිබෙනවා. අනිකුත් කරුණු කාරණා පිළිබඳ විනිවිද පෙනුසුළු භාවයෙන් කටයුතු කරනවා. අපිට දේශපාලනය කරන්න පුළුවන් ජනතාව කැමති පුද්ගලෙක් ඊළඟ මැතිවරණය තෝරගනීවි. හැබැයි ඒ මැතිවරණයට පෙර මෙරටේ ස්ථාවරකරණය වෙනුවෙන් ආර්ථික ස්ථාවරභාවය වෙනුවෙන් සෛද්ධි ගමන වෙනුවෙන් පැහැදිලි දැක්මක් ඉදිරිපත් වෙලා තියෙනවා. ඒ දැක්ම යථාර්ථයක් බවට පත් කරන්නට අපි සෑම කෙනෙක්ම එකතු වෙලා කටයුතු කරමු කියන ඔබතුමා ස්තුතිවන්ත වෙනවා. බොහොම ස්තුතියි.
ප්‍රබල සිද්ධාර්ථන ඔව් මුදල් අමතුමා
ප්‍රශ්නෙට කෙටි පිළිතුරක් දෙන්න අවස්ථාවක් දෙන්න. ඒක වැදගත් ප්‍රශ්නයක්. එතුමා මේ ඩොලර් බිලියන 15ක් ගැන ඇහුවා 2023 වර්ෂයේ වියදම් ගැන 15ක් නෙවෙයි ගරු කතානායකතුමනි ඩොලර් බිලියන 20ක් ආනයන සඳහා අපි වියදම් කරන්න ඉස්ටිමේට් කරලා තියෙනවා. ඒ 20 ලැබෙන ආකාරය අපනයන ආදායමෙන් ඩොලර් බිලියන 14ක් ශ්‍රමික පේෂණ වලින් ඩොලර් බිලියන 4.5ක් සංචාරක ඉපයීම්වලින් ඩොලර් බිලියන 2.1ක්. මේක ඉතා පැහැදිලිව මේක කිසිම සිහි නැස්තමේන්තුවක් නෙවෙයි. අපි ආවත් මෙච්චර ලැබෙයි කියලා හිතන එකක් නෙවෙයි. අපිට කතා මේ ස්ථානාපතිවරු කිව්වා කියලා මේ කාරණාවක් නෙවෙයි. ඉතා පැහැදිලිව සාධාරණ නැස්තමේන්තුවකින් අපි මුදල් හොයාගන්න ආකාරය පෙන්වලා තියෙනවා. බොහොම ස්තුතියි.
Honorable Siddharthan, yes please. හොඳයි ජයසේකරමතුමා.
අපේ මුදල් අමතුමා තින නිසා මම පොඩි කාරණයක් මතු කරන්න කැමති වැදගත් කාරණයක්. මේ සම්වර්ධන ලොතරැයි මණ්ඩලයේ ඔබතුමාට කියන්න කැමති 19 වෙනිදා මේ සම්වර්ධන අභිමන් කියලා ප්ලේට් එකක් රුපියල් 3700 ගානේ ලොකු පාටියක් දාන්න ලෑස්ති කරලා තියෙනවා කොළඹ. ඉතින් මේ මේවගරු අමතුමා කරුණාකරලා හොයලා බලන්න. ඒ වගේම මම කියන්න කැමති මේ ජාතික ලොතරැයි මණ්ඩලයේ 2022 මාර්තු 14 වෙනිදා ඉඳලා මේ මැයි මාසේ 15 වෙනිදා වෙනකල් ගරු ඇමතුමා ඔබතුමා ඒ කාලේ හිටපු නැති කාල වකවානුවක් ලොතරැයි පත් මුද්‍රණය කරලා නැහැ. ගොවිසෙත ලොතරැයිය වාර 57ක් අලාභය ගරු කතානායකතුමනි, ඒ කියන්නේ 57 වාරයක් ගරු කතානායකතුමනි ලොතරැයි මුද්‍රණය වෙලා නැහැ. ලංකාවේ ලොතරැයි තිබිලා නැහැ. මේක ගහපු කොම්පැනියටම දැන් ආපහු නැවත දීලා තියෙනවා කෝටි 6 කෝටි 60කට වැඩිය පාඩුවයි, මිලියන 600ක්. මේ රටට ඇත්තටම මේ කෘෂිකර්ම අමාත්‍යාංශයට ගොවිසෙතින් ලැබෙනවා කරු කතානායකතුමනි විශාල මුදලක්. ඒකත් දැන් අහිමි වෙන තැනට පත් වෙලා තියෙනවා. මම ඔබතුමාගෙන් ඉල්ලනවා ගෞරවයෙන් මේ පිළිබඳව සොයලා බලන්න බලලා කටයුතු කරන්න
කියලා. එතුමා මේ මූලාශ්‍රය ලබා ගත්ත ආකාරය මම දන්නේ නැහැ. නමුත් ඒ පිළිබඳ අවධානය යොමු කරලා අවශ්‍ය පියවර ගන්න, අවශ්‍ය නිවැරදි කැඳීම් කරන්න මැදිහත් වෙන
සුදුසුයි. Honorable Siddharthan, continue.
Thank you very much, sir. Is it 20 minutes, sir? I think so. எங்களுடைய நாடு சுதந்திரம் அடைந்த சுதந்திர இலங்கை, சுதந்திர இலங்கை ஏறக்குறைய 75 வருட காலமாக இந்த காலகட்டத்தில் இவ்வளவு தூரம் ஒரு பாரிய பொருளாதார நெருக்கடிக்கு தள்ளப்பட்டதில்லை. 70களில் ஸ்ரீமாவ் பண்டாரநாயக்கா அம்மையார் அவர்கள் பிரதமராக இருந்தபோது அவர் அதை வெவ்வேறு விதமாக கௌரவ நீதி அமைச்சராக இருந்த டாக்டர் என்னம்பிரேரா அவர்கள் 50 ரூபாய் 100 ரூபாய் நோட்டை செல்லுபடியாக ஆக்கி, ஏனென்றால் அந்த ஒழித்து வைத்திருந்த பணங்களை வெளியிலே கொண்டு வர வேண்டும் என்ற காரணத்துக்காக பல நடவடிக்கைகளை எடுத்து அதை சரி செய்வதற்கு முயற்சித்தார். அது மாத்திரமல்ல, இந்த விசுவமடு போன்ற பகுதிகளிலே வன்னியிலே எங்களுடைய தமிழறிஞர்கள் பலருக்கு காணி கொடுக்கப்பட்டு அவர்கள் மிக செழிப்பான வாழ்க்கை ஒன்றை உருவாக்குவதற்கும் உதவிகள் செய்யப்பட்டது. அந்த நேரத்திலே செய்யப்பட்டு நாடு மீண்டும் கட்டியெழுப்பப்பட்டது. இன்றிருக்கின்ற நிலையிலே, இன்று இந்த வங்குரோத்து நிலையிலே, இந்த 2023 ஆண்டுக்கான வரவு செலவு திட்டத்தை புதியதோர் எதிர்காலத்தை நோக்கி என்ற கருப்பொருவில் நிதியமைச்சர் கௌரவ ஜனாதிபதி அவர்கள் இந்த எங்களுக்கு அளித்திருக்கின்றார். 23 ஆண்டுக்காக அந்த விவாதம் எந்தவித ஆரவாரமின்றி சலுகைகளின்றி வாசித்து முடிக்கப்பட்டது. இன்றைய காலகட்டத்தில் மக்களும் மிக பெரிதாக எதிர்பார்த்திருக்க மாட்டார்கள். மிகப்பெரிய சலுகைகள் ஏதோ கிடைத்துவிடும் என்று அவர்களுக்கு நன்றாக தெரியும். இந்த பொருளாதார நிலைமை எப்படி இருக்கிறது என்று ஆகவே அவர்களும் மிக கவனமாகவே பார்த்து கொண்டிருந்தார்கள். அவர்களின் எதிர்பார்ப்பை அரசாங்கம் பூர்த்தி செய்திருக்கின்றது. அதாவது எந்த விதமான சலுகைகளும் மக்களுக்கோ அல்லது தொழிலாளி வர்க்கத்துக்கோ எவருக்குமே கொடுக்கவில்லை. இன்றிருக்கிற நிலையிலே இந்த அரச உத்தியோகத்தர்களை எடுத்துக்கொண்டால் அவர்கள் அதே போல இந்த தனியார் நிறுவனங்களில் வேலை செய்யக்கூடியவர்கள் இப்படியானவர்கள் தான் இலங்கையிலே ஒரு நடுத்தர வர்க்கமாக கணிக்கப்பட்டு வந்தார்கள். அவர்கள் மாதாந்த வருமானம், ஒரு நிரந்தர மாதாந்த வருமானத்தை பெற்று வந்தார்கள். பெற்று வந்து ஓரளவுக்கு தங்களுடைய வாழ்க்கையை, தங்களுடைய குடும்பத்தின் வாழ்க்கையை நடாத்தி கொண்டிருந்தார்கள். இன்று அவர்களும் கூட இந்த வறுமை கோட்டுக்கு கீழே தள்ளப்பட்டிருக்கின்றார்கள். நான் பலருடன் கலைக்கின்ற போது அவர்கள் வெட்கத்தை விட்டு கூறுவதாக சொல்லுகிறார்கள். தாங்கள் சில வேளைகளில் 2 நேர உணவு, குழந்தைகளுக்காக தாங்கள் பட்டினி இருந்தோன்று குழந்தைகளை சாப்பிட பண்ணுவது, இப்படியான நிலைகள் எல்லாம் உருவாகி இருக்கின்றது. இதற்காக நான் இந்த அரசாங்கத்தை மாத்திரம் குறை கூறவில்லை. இது தொடர்ந்து வந்த பிரச்சனை. அதனுடைய உச்சத்துக்கு தான் இப்போது நாங்கள் எட்டியிருக்கின்றோம். அதனால் தான் இவ்வளவு ஒரு மிகப்பெரிய வறுமை நிலையை, பங்குரோத்து நிலையை இந்த நாடு அடைந்திருக்கின்றது. இந்த வங்குரோத்த நிலையை அடைஞ்சிருக்கின்ற நேரத்திலேயும் கூட நீங்கள் பார்த்தீர்கள் என்றால் இந்த வரவு செலவு திட்டத்திலே பாதுகாப்பு அமைச்சுக்கு அது
டெபியூட்டி ஸ்பீக்கர் வில் திங்க் ஜானோ.
அவர்களே, இந்த பாதுகாப்பு அமைச்சுக்கும் அதோடு பொதுமக்கள் பாதுகாப்பு அமைச்சு என்று இந்த சொல்லப்படுகின்ற இந்த ரெண்டையும் சேர்த்து பார்க்கின்ற போது அதற்கு ஒதுக்கப்பட்டிருக்கின்ற நிதி சுகாதாரம், கல்வி, விவசாயம் இப்படியாக இன்று எந்த அமைச்சுக்கள் முக்கியமாக செயல்பட வேண்டுமோ அது என்றுமே முக்கியமாக செயல்பட வேண்டும். ஆனால் இன்று இருக்கின்ற நிலையிலே அவைகளை ஊக்குவிப்பதன் மூலம்தான் இந்த நாட்டின் பொருளாதாரத்தை மீண்டும் கட்டியெழுப்ப முடியும் என்ற நிலைப்பாடு இருக்கின்ற காலகட்டத்திலே அவைகளை விட கூடுதலாக இந்த பாதுகாப்பு அமைச்சுக்கு ஒதுக்கப்பட்டிருந்தது. 21 விட 22 கூடுதலாக இருந்திருக்கிறது. 22 விட 23 இப்போது இன்னும் கூடுதலாக ஒதுக்கப்பட்டிருக்கின்றது. யுத்தம் முடிவடைந்து விட்டது. ஆகவே பாதுகாப்பு அமைச்சுக்கு தொடர்ந்து மேன் நிதி கூடுதலாக ஒதுக்கப்பட்டுக் கொண்டு வருகிறது என்ற ஒரு கேள்வி பலர் மத்தியிலே இருக்கின்றது, எங்கள் மத்தியிலே இருக்கின்றது. எங்களை பொறுத்தமட்டில் நாங்கள் பார்க்கின்ற போது மிக தெளிவாக ஒன்று தெரியுது, இந்த கூடுதல் நிதி எதற்காக பாவிக்கப்படுகிறது என்றால் எங்கள் பகுதிகளிலே இருக்கின்ற காணிகளை அபகரிப்பதற்கு, காணிகளை பிடித்து வைத்து அதை வெவ்வேறு தேவைகளுக்காக பயன்படுத்துவதற்கு, இப்படியாகத்தான் அந்த நிதிகள் பாவிக்கப்படுகின்றது. உண்மையாகவே இன்றைய காலகட்டத்தில் என்ன தேவை, யுத்த காலத்திலே இருந்ததை காட்டிலும் கூடுதலாக நிதி என்ன தேவை இருக்கின்றது? யுத்த காலத்திலேயாவது நீங்கள் யுத்தம் புரிவதற்காக வாங்கிய தளபாடங்கள், முக்கியமாக ஆயுதங்கள் சம்பந்தமாக பார்க்கலாம். அவைகள் கூட இன்று இல்லாத நேரத்திலே இவ்வளவு நிதிகள் எதற்காக ஒதுக்கப்படுகிறது? இன்றும் அந்த யுத்த மனப்பான்மையிலே தான் இந்த நாடு இருக்கின்றதா? இதை மிக தெளிவாக நாங்கள் உணர்ந்து கொள்ள வேண்டும். இந்த ஆகவே இந்த பாதுகாப்பு அமைச்சுக்கு ஒதுக்கப்படுகின்ற நிதிகளை நிச்சயமாக குறைத்துக் கொள்ள வேண்டும். குறைக்கிறதல்ல, அரவாசியாக கூட வெட்டிக்கொள்ள முடியும், வெட்ட வேண்டும். அதே போல இன்று உண்மையிலே இந்த நாளாந்த வருமானத்தை எதிர்பார்த்து வாழுகின்ற மக்கள், அந்த குடும்பங்கள் பட்டினியாக இருக்கின்ற நிலைமையை நாங்கள் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. அவர்களுக்கான நிவாரணங்களை சரியான முறையிலே கொடுக்கப்பட வேண்டும். அந்த நிவாரணங்கள் சரியாக பங்கிடப்படுகிறதா என்பதை பார்க்க வேண்டும். அதற்கு ஒரு தொகையான பணம் ஒதுக்கப்படவில்லை, இம்முறை அதற்காக குறித்து கூட ஒதுக்கப்படவில்லை, பெரிதாக ஒதுக்கப்படவில்லை. இதையெல்லாம் இன்று இருக்கின்ற பொருளாதார நிலையிலே அரசாங்கம் இந்த மக்களை அவர்களுடைய வறுமையை போக்குவதற்கு முயற்சி எடுக்கிறது மிக முக்கியமான விடயமாக இருந்தாலும் அவர்கள் அதை செய்வதை காலதாமதமாக்குகின்றார்கள் அல்லது செய்யாமல் விடுகின்ற ஒரு நிலைமையை எங்களால் பார்க்கக்கூடியதாக இருக்கின்றது. இந்த நாட்டை பொறுத்தமட்டில் ஒரு விஷயம் சொல்லப்படுகின்றது. இது நான் நினைக்கின்றேன் பேராதனை பல்கலைக்கழகத்தால் ஆய்வு செய்யப்பட்டு ஏறக்குறைய 40% வறுமை கோட்டுக்கு கீழ் மிக பாதிப்பான நிலையிலே வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள் என்று, இந்த பொருளாதார பின்னடைவால் பாதிக்கப்பட்டிருக்கிறார்கள் என்று. இந்த முடிவற்ற பொருளாதார நெருக்கடியால் வறுமை நிலைக்கு கீழ் சென்றிருக்கிறார்கள் என்று சொல்லுகிறது. அதே வேளையில் உலக வங்கி 2021 அவர்களுடைய அறிக்கையில் வறுமை நிலையில் ஏறக்குறைய 13.1% மக்கள் இந்த நாட்டிலே வறுமை நிலையிலே இருந்திருக்கின்றார்கள். ஆனால் 2022 நடுப்பகுதியிலே அது 25.6% உயர்ந்திருக்கின்றது. இப்படியாக படிப்படியாக நாங்கள் வறுமை நிலைக்கு மக்கள் செல்லுகிறார்கள். அவர்களை மீட்டெடுப்பதற்கான முக்கியமான இந்த வரவு செலவு திட்டத்தை பொறுத்தமட்டில் படிப்படியாக அதற்கான நடவடிக்கைகள் எடுப்பதாக கூறப்படுகின்றது. அவைகளெல்லாம் பேப்பரில் இருக்கிறது, இட் இஸ் ஆன் பேப்பர். ஆனால் இவைகள் செயல்படுத்தப்பட வேண்டும். செயல்படுத்துவதற்கான நிதி எங்கிருந்து வரும்? ஏனென்றால் இன்று இந்த நாட்டினுடைய மொத்த கடன் ஏறக்குறைய 51 பில்லியனுக்கு கூடுதலாக, அதில் இறையாண்மை கடனும் இருக்கின்றது 35 பில்லியன். ஆனால் இன்று இந்த வரவு செலவு திட்டம் முழுமையாக IMF சர்வதேச நாணய நிதியத்தினுடைய அந்த வரக்கூடிய நிதியை எதிர்பார்த்து போடப்பட்ட ஒரு வரவு செலவு திட்டமாகவே பார்க்கக்கூடியதாக இருக்கின்றது. அதனுடைய அதை எதிர்பார்க்கின்ற நிதியே 2.9 மில்லியன். எங்களுக்கு இருக்கின்ற கடனை பார்க்கின்ற போது இது பில்லியன், 2.9 பில்லியன். இதை பார்க்கின்ற போது இது எப்படி சாத்தியமாக போகின்றது, இந்த நாடு மீண்டும் கட்டியெழுப்புவது என்ற பல கேள்விகள் இருக்கின்றது. ஒரு விஷயத்தை நாங்கள் மறந்துவிடக்கூடாது, ஜனாதிபதி அவர்கள் மீண்டும் மீண்டும் இந்த அந்த உரையிலே பல தலைவர்களிலே சொல்லி இருக்கின்றார். கடந்த காலங்களிலே பிரசித்தமான அல்லது மக்களுக்கு பிரபல்யமான தீர்மானங்களையே எடுத்தார்கள், அல்லது மக்களை திருப்திப்படுத்தக்கூடிய தீர்மானங்கள், கடுமையான தீர்மானம் எதையும் எடுக்க சிலவற்றை எடுக்காமல் விட்ட காரணத்தினால்தான் இந்த நாடு இப்படி போயிருக்கின்றது. பிரதமர் ஜனாதிபதி அவர்கள் கூறிய கூற்று 100% சரி. அவர் அதிலே ஒரு இடத்திலே ஒரு உதாரணமும் சொல்லுகின்றார். முன்னாள் அல்லது காலம் சென்ற சிங்கப்பூருடைய பிரதமர் அவர்கள் கூறியிருக்கின்றார், தான் கடுமையான தீர்மானங்களை எடுத்தேன், பண்டாரநாயக் அவர்கள் பிரபல்யமான பிரசித்தமான தீர்மானங்களை எடுத்தார், மக்களை திருப்திப்படுத்துவதற்காக தீர்மானங்களை எடுத்தார், அதனால் தான் இலங்கை இவ்வளவு தூரம் பின்னடைவை போயிருக்கின்றது என்று கூறியிருக்கின்றார். நிச்சயமாக லீ குவான் யூ அவர்கள் சொன்ன விஷயம் இந்த இனப்பிரச்சனை சம்பந்தமாக அவர் கூறிய விஷயம்தான். என்னென்றால் என்ன சொல்லியிருக்கின்றார்கள் என்றால், இந்த 56 சிங்கள மாத்திரம் சட்டம் அதிலிருந்து ஆரம்பிக்கப்பட்டதுதான் இந்த இனப்பிரச்சனை என்பது, இனப்பிரச்சனை என்பது சரி. அந்த சரித்திரத்தை நாங்கள் போக வேண்டாம். அதனால் ஏற்பட்ட அழிவுகள் தான் பெரிது. அதனால் படிப்படியாக வந்து ஒரு யுத்தம் உருவாகி யுத்தத்துக்காக அரசாங்கம் கோடிக்கணக்கான பில்லியன்ஸ் ஆஃப் ருபீஸை செலவழித்து இந்த யுத்தத்தை நடத்தி அதற்காக கடனை பெற்று இந்த நாடும் மலிந்து கடனும் பட்டு பின்னடைவுக்கு நாங்கள் செல்ல வேண்டிய நிலைமை வந்தது. இதை கூறிய ஜனாதிபதி அவர்கள், அவர் ஒரு சரியான முடிவை எடுக்க வேண்டும், அவரும் பிரசித்தமான அல்லது மக்களுக்கு பிரபல்யமான தீர்வை எடுக்கக்கூடாது, இன்றிருக்கிற நிலையிலே ஒரு நியாயமான ஒரு அரசியல் தீர்வைத்தான் இந்த முழுமையான ஒரு பிரச்சனைக்கு ஒரு தீர்வாக யாருமே சொல்வார்கள். ஏனென்றால் ஒரு இனப்பிரச்சனை இருக்கின்ற வரையும் ஒரு நல்லிணக்கம் ஏற்பட முடியாது. நாங்கள் பேசுகின்றோம் கூடுதலாக நல்லிணக்கம் என்று, அந்த நல்லிணக்கம் ஏற்பட வேண்டுமென்றால் ஒரு நியாயமான அரசியல் தீர்வை வைக்கப்பட வேண்டும். இந்த அரசியல் தீர்வை வைப்பதற்கு கடந்த காலங்களில் பார்த்தீர்கள் என்றால் பல விஷயங்கள் நடந்திருக்கின்றன, பல முயற்சிகள் எடுக்கப்பட்டிருக்கின்றன, அந்த முயற்சிகளுக்கு பல கோடிக்கணக்கான காசுகள் செலவழிக்கப்பட்டிருக்கின்றது. இந்த 2021 ஜனாதிபதி கோட்டபாய ராஜபக்ஷ அவர்கள் இருந்த காலத்திலே ஒரு நிபுணர் குழுவை அமைத்திருந்தார், அதற்கு 158 மில்லியன் நிதி ஒதுக்கப்பட்டது அந்த நிபுணர் குழு நடைமுறைப்படுத்துவதற்கு. அதிலே அவர்கள் ஏறக்குறைய 21 மில்லியன் ரூபாவை செலவு செய்திருக்கிறார்கள். இது நான் வெறுமனே சொல்லவில்லை, இது கணக்காய்வாளர் நாயகம் அவர்களுடைய அறிக்கையில் இருந்து எடுக்கப்பட்ட விஷயம், எடுக்கப்பட்டு அப்படியே கடப்பிலே போடப்பட்டது. இது போல கடந்த காலங்களிலே பல ரூபாக்கள் செலவழிக்கப்பட்டு இவைகள் எல்லாம் கடப்பிலே போடப்பட்டது. இவைகள் கடப்பிலே போடப்பட்டு எதுவுமே நடைபெறவில்லை. ஓரளவுக்கு சந்திரிகா பண்டாரநாயக்க குமாரதுங்கா ஜனாதிபதியாக இருந்த காலத்திலே கொண்டு வரப்பட்ட அந்த பிராந்தியங்களின் ஒன்றியம் என்ற தீர்வு ஓரளவுக்கு அனைவராலும் ஏற்றுக்கொள்ளப்பட்டு அது ஏற்றுக்கொள்ளப்பட்டு இன்றும் இருக்கின்றது. ஆகவே ஜனாதிபதி அவர்கள் கூறுகின்றார், இந்த வருகின்ற சுதந்திர தினத்துக்கு முன்பு ஒரு அரசியல் தீர்வு ஒன்றை தான் கொடுப்பேன் என்று. நல்ல விஷயம், அதை நாங்களும் எதிர்பார்த்திருக்கின்றோம், நிச்சயமாக அவர் செய்ய வேண்டும் என்று நாங்கள் எதிர்பார்க்கின்றோம். எதிர்பார்க்கின்றபடியால் இனியும் இதற்காக ஒரு திரும்பியும் ஒரு செலக்ட் கமிட்டி, ஒரு ரவுண்ட் டேபிள் கான்பரன்ஸ் இவைகளையெல்லாம் நடத்தி இவ்வளவு தொகையான நிதிகளை செலவழிக்காமல் பண்டாரநாயக்க குமாரதுங்கா அவர்களுடைய தீர்வை அந்த நேரத்திலே அது அதன் சம்பந்தமான கூட்டங்கள் நடக்கின்ற போது ஐக்கிய தேசிய கட்சியை பிரதித்துவப்படுத்திய திரு முஸ்லிம் அப்போது வெளிவர அமைச்சராக இருந்த அவர் பங்கு பற்றி பல விஷயங்களிலே அவர் மிக ஆழமாக அதை பற்றி ஆராய்ந்திருக்கின்றார். அது மாத்திரமல்ல சில விஷயங்கள் பல விஷயங்களிலே ஒத்துக்கொண்டிருக்கின்றார்கள். ஆகவே அதை மீண்டும் எடுத்து அதை அமல் நடத்துவதிலே எந்த கஷ்டமும் இருக்காது. அவர் கூறியது போல இந்த நாட்டிலே ஒற்றுமை கொண்ட வேண்டும் என்றால் சில விஷயங்களை விட்டு கொடுத்து அதை அமல் நடத்தலாம். அதுதான் எங்களுடைய கருத்து. அது பிராந்தியங்களில் ஒன்றியம் என்ற அந்த விஷயத்தை, அது மாத்திரமல்ல அதற்கு பிறகு இப்போது பார்த்தால் கூட பண்டாரநாயக்க காலத்திலே ஒப்பந்தங்கள் செய்யப்பட்டிருக்கின்றது, மண்டாசிர்வா ஒப்பந்தம், அதுவும் இல்லாமல் போயிருக்கின்றது. இன்று எப்படியாக வடகிழக்கு ஒதுக்கப்படுகிறது என்பதை உதாரணங்கள் சில சொல்ல விரும்புகின்றேன். ஒன்று, உலக வங்க நிதியிலே துணுக்காய் மல்லாவி, அதாவது துணுக்காய் பிரதேசமா இல்ல துணுக்காய் மல்லாவி பிரதேசத்துக்கு ஏறக்குறைய 7077 குடும்பங்களுக்கு குடிநீர், நல்ல குடிநீர் கொடுப்பதற்கான திட்டம் ஒன்று போடப்பட்டது. 100 மில்லியன் ரூபாய். அந்த திட்டம் இன்று ரத்து செய்யப்பட்டு அதை வேறு மாவட்டத்துக்கு மாற்றுகின்ற முயற்சிகள் எடுக்கப்படுகின்றது. ஏறக்குறைய அதை மாற்ற வேண்டும் என்று முடிவும் எடுக்கப்பட்டிருக்கின்றது. இந்த முடிவு நிச்சயமாக தமிழர்களை இன்றும் கூட இவ்வளவு பிரச்சனைகள் இந்த நாட்டிலே பொருளாதார பிரச்சனைகள் இருந்து கொண்டிருக்கின்ற காலத்திலும் கூட அந்த விஷயங்களிலே இங்கு இருக்கக்கூடிய அரசோ அதிகாரிகளோ எந்த பிரச்சனையும் அவர்களுக்கு கிடையாது. அவைகளை செய்வதிலே மிக கவனமாகவே இருக்கின்றார்கள், செய்கின்றார்கள், செய்து கொண்டிருக்கின்றார்கள். இதுகளை இந்த அரசு கட்டாயமாக கவனத்தில் எடுக்க வேண்டும். நாங்கள் இது பல தடவை சொல்லியிருக்கின்றோம். இந்த திருக்கோணேஸ்வர் பிரச்சனை, அது அமைச்சர் போய் பார்த்திருக்கிறார், அவர் நிப்பாட்டியிருக்கிறார், நல்லது. அதை சரியான முறையிலே தீர்த்து வைக்க வேண்டியது அவருடைய கடமை. இதே போல பல பிரச்சனைகளை நாங்கள் முகம்
கொடுக்கின்றோம்.
பல பிரச்சனைகள் முன்னெடுக்கப்பட்டு வருகின்றது, நாங்கள் முகம் கொடுத்து வருகின்றோம். அந்த பிரச்சனைகளை தீர்ப்பதற்கு அரசாங்கம் முயற்சி எடுக்க வேண்டும். ஏனென்றால் இதுதான் ஒரு நல்ல சந்தர்ப்பமாக நாங்கள் பார்க்கிறோம். என்றால் எங்களுக்காக அல்ல, இந்த நாட்டுக்காக, இந்த நாட்டுக்காகவும் இந்த நாட்டை பொறுத்தமட்டில் இவ்வளவு பின்னடைவிலே இருக்கின்ற போது மக்கள் அனைவரும் ஒன்றாக சேர்ந்து இந்த நாட்டிலே இருக்கக்கூடிய முக்கிய பிரச்சனைகளுக்கு ஒரு நியாயமா பிரச்சனையான இனப்பிரச்சனைக்கு ஒரு தீர்வு காண்பதன் மூலம் இந்த நாட்டை தமிழர்கள், சிங்களவர்கள், முஸ்லீம்கள் என்று இல்லாமல் அனைவருமாக சேர்ந்து மீண்டும் கட்டி எழுப்புவதற்கு ஒரு சந்தர்ப்பத்தை உருவாக்க முடியும். ஏனென்றால் இன்று இதை நாங்கள் செய்ய தவறுவோமானால் இந்த நாட்டின் பின்னடைவை நாங்கள் எவருமே நிப்பாட்டவும் முடியாது. இதைவிட கீழே மோசமாக போகுமானால் ஒன்றை நாங்கள் பார்க்க வேண்டும். இன்று இருக்கின்ற நிலையிலே பல ப்ரொஃபஷனல்ஸ், வைத்தியர்கள், இன்ஜினியர்ஸ், இப்படியான பலர் நாட்டை விட்டு ஓடிக்கொண்டே இருக்கிறார்கள். இது நான் சும்மா சொல்லவில்லை, இது நாங்கள் அறிந்த விடயங்கள், நேரடியாக அறிந்த விடயங்கள். எனக்கு தெரிந்த நண்பர்கள் சிலரே சென்றிருக்கின்றார்கள். இந்த நாட்டிலே வாழ முடியாது என்ற காரணத்துக்காக அவர்கள் தற்காலிகமாக சென்றாலும் அவர்கள் அங்கு தங்களை ஸ்திரப்படுத்திவிட்டால் நிச்சயமாக திரும்பி வரமாட்டார்கள். மிக சிரேஷ்ட வைத்தியர்கள் பலர் சென்றிருக்கின்றார்கள். இந்த நாட்டுக்கு அது ஒரு மிகப்பெரிய பிரச்சனையாக இருக்கின்றது. அவர்களுடைய காரணம் வைத்திய தொழிலை தாங்கள் சரியாக செய்ய முடியாமல் இருக்கின்றது. ஏனென்றால் வைத்தியசாலைகளில் மருந்தில்லை, அதற்கு தேவையான உபகரணங்கள் இல்லை. இன்று இருக்கின்ற நிலைமையிலே மிக முக்கிய வருத்தங்களுக்கான முக்கிய மருந்துகள் இல்லை. இவைகளையாவது அரசாங்கம் தராத பட்சத்தில் நாங்கள் இருந்து இங்கு இருந்து என்ன செய்வது என்ற அபிப்பிராயம். அவர்கள் தங்களை ஒடுக்கி இங்கு வேலை செய்ய தயாராக இருந்திருக்கின்றார்கள், ஆனால் அவர்களால் சரியான சேவையை கொடுக்க முடியவில்லை என்ற காரணத்துக்காக பலர் விட்டு சென்றிருக்கிறார்கள். இன்னும் சிலர் செல்ல இருக்கின்றார்கள். சிலர் இப்போது இருக்கின்ற நிலைமையை பார்த்து அந்த நீண்ட வரிசைகள் இல்லாமல் போயிருக்கின்றது, பிரச்சனைகள் குறைக்கப்பட்டிருக்கிறது, இது முன்னேறுவதற்கான வாய்ப்பு இருக்கிறதோ என்ற ஒரு நம்பிக்கையில் நிற்பதற்கு தயாராக இருக்கின்றார்கள். இப்படியாக மக்கள் அனைவருமே ஒரு மிகப்பெரிய குழப்பமான நிலையிலே இருக்கின்றார்கள். இந்த குழப்பங்கள் தீர்க்கப்பட வேண்டும். குழப்பங்களை தீர்ப்பதென்றால் ஒன்று பொருளாதார ரீதியாக நிச்சயமாக இந்த நாடு முன்னேற வேண்டும். அதே நேரத்தில் இந்த தேசிய இன பிரச்சனைக்கு ஒரு நியாயமான தீர்வை காண வேண்டும். அது நான் கூறியது போல அந்த பிராந்தியங்களில் ஒன்றியமோ அல்லது சமஷ்டி முறையிலோ ஏதோ ஒரு முறையிலே மக்களை திருத்திக் கொள்ளப்படுத்தக்கூடிய விதத்திலே தமிழ் மக்கள் ஒரு நியாயமான தீர்வாக ஏற்றுக்கொள்ள வேண்டும், ஏற்றுக்கொள்ள விதத்திலே ஒரு தீர்வை கொண்டு வர வேண்டும். இதற்கு இந்த சபையிலே இருக்கக்கூடிய 225 பேரும் ஒத்துழைக்க வேண்டும். ஏனென்றால் இதை இவ்வளவு நீண்ட காலம் விட்டு கொண்டு போக முடியாது. விட்டு வந்து விட்டோம். 75 வருடங்களாக சுதந்திரம் பெற்ற உடனேயே இந்த பிரச்சனை ஆரம்பிக்கப்பட்டது. மலைய மக்களுடைய பிரச்சனையுடன் ஆரம்பிக்கப்பட்டது. அந்த பாகிஸ்தானிய இந்திய குடியுரிமை சட்டத்தின் மூலம் 10 லட்சம் மக்கள் உரிமையற்றவராக்கப்பட்டார்கள். அவரை தொடர்ந்து இன்று கூட இந்த வரவுசெலவு திட்டத்திலே மிக பின்தங்கிய நிலையிலே இருக்கக்கூடிய இந்த மலைய தமிழர்களுடைய ஒரு நிவாரணத்துக்கு அவர்களுக்கான அட்ரீஸ் அவர்கள் நண்பர் மனோகணேசன் கூறியது போல அட்ரீஸ் அவர்களுடைய பேரையாவது அந்த பட்ஜெட்ல இருக்கா மென்ஷன் பண்ணியிருக்கலாம். வரவுசெலவு திட்டத்தில் இப்படி ஒரு இனம் இருக்கின்றது என்றதையாவது, அது கூட இல்லை, அப்படியா மிக கஷ்டப்பட்ட ஒரு இனம், எப்படி யுத்தத்தால் பாதிக்கப்பட்ட எங்களுடைய பகுதிகளிலே மஷ்டங்கள் மக்கள் துன்பப்படுகிறார்களோ அதே அளவு துன்பம் அவர்களுக்கும் இருக்கின்றது. இவைகளையெல்லாம் நிவர்த்தி செய்வதற்கு அரசு கட்டாயமான முயற்சி எடுக்க வேண்டும் என்று கூறி முடிக்கிறேன். நன்றி, வணக்கம்.
பௌமிச தேவத்து மாட்ட கரு சசீந்திர ராஜபக்ச மெத்துவ அபத்து மாட்ட மினித்துதாக தற்கால
ஸ்தூதி கரு நியோஜக தானாயகத்துமணி மம கதாவ ஆரம்ப கிரான்னே மகே உவ பலாத்தட்ட விசேஷ சலுக்கீமா கிளேச உவெல்லஸ் விஸ்வவித்யாலயே நவ வைத்திய பீட்டியாக ஆரம்ப கிரீமட்ட பிரதிபாதன வெண்கிரீம பிலிமதுவ கரு ஜனாதிபத்து மண்டாத் அத்தியாபன மாத்தியுமாண்ட அத்துலு சேலும் தினாட்ட ஸ்தூதிவந்தவெமி சாம்பிரதாயிக மானசிகத்விக்கின் யுத்துவ எதிரிபத்வன அயவயாக் வெனுவட்ட மெவர நவ ஆர்த்திக வடபிலிவிழா கிரமானுகூலவ பேவரேம் பேவர கொடநகீமட்ட அவசிய அடித்தாளம் தமீம சதா உற்சாகயாக கன் அயவய யோஜனாவாக் எதிரிபாத் கிரியம் பிலிபாந்தவ சந்தோஷ வேணும் மே எதிரிபாத்கள் அயவய ஹொந்தம அயவய கியலா கீனவா நிவே நமுத் நிதாச லபு தவச சிட்டு எதிரிபாத்கள் அயவாட்ட வடா வெனாஸ் அப்படி ஹமதாம அஹலதி என்ன பதுபிட்ட பது பட்டவன அரக்க தினவா மேக்க தினவா கீழ கியவன யோஜனா எஹம நத்தாங் அரக்க அடுக்கணும் மேக அடுக்கணும் யோஜனாவா பாவத்தின ஆர்த்திக அற்புதக்காரி தத்துவ கலமநாயக்கரணே கருகணிமின் ஆர்த்திக ஸ்தாவர கரகணிமே தீர்க காலீன வெடப்பில் விளக்க மூலாரம்ப தரண வெடப்பில் விழா மெவர எதிரிபாத் விழா தீர் எப்பவும் மானசிகத்துவக்க சிட்ட ஸ்தாவர ஆதாயமாக உபயன வெடப்பில் விழா ரட்டே ஜனதாவட்ட அவசியம் எனிசா மிக ஹொந்த பிரவேசாக்லேச மம தக்கினோம் கரு நியோஜ கதாநாயக துமணி சமஸ்த ராஜ்ய சேவே காராட்சமதாவே ஹா பலதாய் தாவே பிலிபாந்தவ ரட்டே ஜனதாவ பிரஷ்னகரமின் சிட்டின பசுபிமாக் துல ராஜ்ய ஆந்திரணிய பிரதிசங்கிதானே கிரீம சம்பாந்தேன் யோஜனாவான் எதிரிபாத் விழா தீரும் மே அவஸ்தாவ மக மக நொஹர மே காரிய இட்டுக்கிரீம வட்டினவா கீழ மமஹிதனும் கரு நியோஜ கதாநாயக துமணி அயவயி தாஹத்வன யோஜனாவானுவ வியாபிருதி வெடசட்டான் அகையீம சந்தகா நவ கிரமவேதியாக எதிரிபாத் கரலா தீனும் நவ வியாபிருதி கிரியாத்மக கிரீமேதி தூஷணேஹா நாஸ்திய மென்ம வியாபிருதி வல அபேட்சித பிரதிபல லபாகாத்த ஹெகித நொஹகித கீழ ஹொயாபலியமட்ட கிரமவேதியாக யோஜனா விழா தீனும் மூல்ய பிரகதிய விகணனிய கரணா வகையம யோஜனாவின வியாபிருத்தி வல பிராயோகிகாத்விய சகா எம வியாபிருத்தியின் ரட்டட்ட லபின பலதாயித்வ பிலிபாந்தவ நிவரதிவ விகணனே கல யுத்துவி கீழா மம் விசுவாச கரணம் விகணன திபார்த்தமேந்துவேன் தனட்டாத் கரண்யே அயவய மகின் லபாதுன்ன பிரதிபாதன வேதம் கலாத நெத்த ஏ பிரதிபாதன நீத்தியானுகூல வேதம் கலாதையான சுயபலிம பமனை வியயுத்தே லபாதுன்ன பிரதிபாதன மகின் நிவரதிவ ஆயோஜன உணாத ஏஹர்ஹா ரட்டட குபமன பிரதிலாபியாக் லபாதினவாதையான சுயபலிம் சமஸ்த ராஜ்ய வியூகேட்டம மே கிரமவேதே அதால கல யுத்து வேணுமா கீழா மாம் விசுவாச கரணும் ஏ மகின் ரட்டே ஜனதாவகே மது முதல் நிவரதிவ ரட்டே உன்னதிய வெனுவேன் ஆயோஜனை உணபவட்ட தகவுரு கரகணியமட்ட ஹெக்கியாவக் லபினோம் அபி ஹுதேக் சுபசாதன ராஜ்யாக்கு பெபின்ம ජනතාව අතර තිබෙන මතය තමයි පෞද්ගලික අංශයේ සේවාවන්ට වඩා රාජ්‍ය අංශයේ සේවාවන් වල ඉතාමත් පසුගාමී හා අකර්ශමතාවයක් ඇති බව. ගැඹුරින් අධ්‍යයනය කරලා බැලුවොත් මේ මතයේ යම් ඇත්තක් තියෙන බව අපි විවෘතව කතා කළොත් අපිට හැඟෙනවා. මේ තත්ත්වය මගහරවාගෙන පෞද්ගලික අංශය හා සමසමව කාර්යක්ෂමව වැඩ කරන්න පුළුවන් රාජ්‍ය අංශයක් බිහි කිරීමට අපි කටයුතු කළ යුතුයි. ශක්තිමත් කාර්යක්ෂම ඵලදායි රාජ්‍ය සේවයක් බිහිවීම තුළින් පමණයි අපිට අපේ රට ගොඩනැගීමට හැකියාව ලැබෙන්නේ. කොහොමද අපි මේක කරන්නේ? මම තදින් විශ්වාස කරනවා අධ්‍යාපන අරගලයක් තුළින් රටේ අනාගතයේ වගකීම බාරගත යුතු හා බාරගත හැකි පරම්පරාවක් නිර්මාණය කළ යුතුයි කියලා. පාසල් අවධියේදීම වෙනස්ව හිතන්න පුළුවන් නිර්මාණශීලී දරුවෙකු නිර්මාණය කිරීමට අධ්‍යාපනය ලබා දිය යුතුයි. පොතේ පතේ වගේම ප්‍රායෝගිකව ක්‍රියා කළ හැකි වගකීම් දැරිය හැකි දරුවෙකු සමාජයට ලබා දිය යුතුයි. රැකියා අවශ්‍යතාවය මුල් කරගත් උපාධි පාඨමාලා විශ්වවිද්‍යාලයට හඳුන්වා දිය යුතුයි. රැකියා වෙළඳපොළට අනුව උපාධිධාරීන් බිහි කළ යුතුයි. උපාධියක් හෝ උසස් අධ්‍යාපනයක් ලබා ගැනීමෙන් පසුව තමන්ට රැකියාවක් සෙවීම නොව අවශ්‍යතාවය අනුව රැකියාව හඳුනාගෙන ඒ අනුව උපාධිය නිර්මාණය කොට දරුවාට ඒ අධ්‍යාපන අවස්ථාව ලබා ගැනීමට අවස්ථාවක් සකස් කර දිය යුතුයි. විදේශ ශිෂ්‍යත්ව හා පුහුණු වැඩසටහන් සඳහා සහභාගී වන රාජ්‍ය සේවකයන් අපේ රටට ගැලපෙන පුහුණු වැඩසටහන් සඳහා යොමු කළ යුතුයි. එමගින් ලැබෙන දැනුම හා අත්දැකීම් රටටත් තමන්ටත් ඵලදායී ලෙස යොදා ගැනීම අධීක්ෂණය කළ යුතුයි. පෞද්ගලික අංශය මෙන්ම රාජ්‍ය සේවයේ වෘත්තිකයන්ගේ හැකියාව හා දක්ෂතාවයන් අනුව වැටුපා දීමනා ඉහළ නැංවීම කළ යුතුව තියෙනවා. දක්ෂයාට තැන ලබා දීම තුළින් පළපුරුදු රාජ්‍ය සේවකයන් සේවය තුළ රඳවා ගැනීම කළ හැකි වෙනවා කියලා මා විශ්වාස කරනවා. අද රටේ තියෙන යල් පැනපු පරණ අධ්‍යාපන ක්‍රමවේදය වෙනස් නොකොට මෙරටේ ඵලදායි සේවාවක් හදන්න අපිට අවස්ථාවක් ලැබෙන්නේ නැහැ. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපේ රට ගෝලීය වෙළඳපොළවල් සඳහා රැගෙන යා යුතු බව හඳුනාගෙන තියෙනවා. ඒ අනුව ජාත්‍යන්තර වෙළඳ කාර්යාලයක් පිහිටුවීමට අතිගරු ජනාධිපතිතුමන් යෝජනා කරලා තියෙනවා. අපිට රටක් හැටියට තනිව කටයුතු කරන්න බැහැ. නව ගෝලීයකරණයට අපි මුහුණ දෙන්න අවශ්‍යයි. ජාතික ඵලදායිතා කොමිෂන් සභාවක් පිහිටුවීමටද යෝජනා කරලා තියෙනවා. එයා ඉතාමත් කාලෝචිතයි කියලා මම විශ්වාස කරනවා. පවතින ප්‍රතිපත්ති පිළිබඳව සමාජ හා පාරිසරික ගැටලු අධ්‍යයනය කිරීමට, රෙගුලාසි අධ්‍යයනය කිරීමට, වෙළඳ පොළවල් වල ගැළපීම නිර්දේශ කිරීම, ශුද්ධ ආර්ථික ප්‍රතිපත්ති පිළිබඳව අධ්‍යයනය කිරීමට මෙමගින් හැකියාව ලැබෙනවා. සංශෝධනය කළ යුතු කරුණු පිළිබඳව නිර්දේශ ලබා දීමට මේ මගින් හැකියාව ලැබෙනවා. ලෝකයේ දියුණු රටවල් අධ්‍යයනය කරලා අපි ඉගෙනගත යුතුයි. අනිකුත් රටවල් පියවරෙන් පියවර ඉදිරියට සංවර්ධනය කරා ගමන් ගත් ආකාරයටම අපි අපිට සුදුසු ක්‍රමවේදයක් අනුගමනය කළ යුතුව තියෙනවා. ලෝක වෙළඳපොලේ අපේ රටට, අපේ නිෂ්පාදනයන්ට, අපේ හැකියාවන්ට ජයග්‍රහණයක් ලබා ගත හැකි වන්නේ අපේ පවතින අධ්‍යාපන පද්ධතිය යාවත්කාලීන කොට ආකල්පමය වෙනසක් කිරීම තුළින් පමණයි කියලා මම විශ්වාස කරනවා. තමන්ට වගකීමක් දැරිය හැකි, ඒ වගේම වගවීමක් ඇතිවන ආකාරයේ ආකල්ප වර්ධනය කළ යුතු වෙනවා. එහෙම නැතුව හැමදාම විරෝධතා පවත්වලා, උද්ඝෝෂණ පවත්වලා, ගෙවල් ගිනි තියලා පිකටින් කරලා මේ රටේ දියුණු කරන්න බැහැ. දැන් බලන්න, ආයෝජකෙක් රටට ආපු වෙලාවක මම ඉතාමත් අවධාරණයෙන් කියන්න අවශ්‍යයි, නිවැරදි සාධාරණ ආයෝජකයෙක් රටට ආපු සෑම අවස්ථාවකම අවස්ථාවාදීන් පිරිසක් එකතු වෙලා ඒ ආයෝජකයා අධෛර්යමත් කරලා එළව ගන්න පුරුදු වෙලා තියෙන්නේ ආයෝජකයන් මහා අපරාධකරුවන් ලෙස දකින්න. ඒක එහෙම නෙමෙයි. මෙවර යෝජනා වෙලා තියෙන ජාතික සංවර්ධන කමිටුව, National Development Committee වෙත මේ එන ආයෝජනයන් ව්‍යාපෘතීන් ඉදිරිපත් කරලා අධ්‍යයනය කරලා එම ආයෝජනයේ තියෙන වටිනාකම හඳුනාගෙන රටේ ජනතාවට ඉතාම විවෘතව කාරණය පැහැදිලි කරලා එම ආයෝජකයාට ඉඩ ලබා දිය යුතුයි. එමගින් අපිට තනිව ලෝක වෙළඳපොළේ ජයගත නොහැකි අවස්ථාවලදී මේ ආයෝජකයන්ගේ උදව් ඇතිව අපේ රට එතනට ගෙන යා හැකි වෙනවා කියලා මම විශ්වාස කරනවා. ඒ වගේම අපේ රට ඇතුලේ සිදුවන දේශීය සංවර්ධන කටයුතුද ඉතාම තදින් පසුවිපරම් කළ යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ගමේ සංවර්ධන කටයුතු සඳහා ගමෙන් යෝජනාව ඉදිරිපත් වීමේ ක්‍රමවේදයක් සකස් කළ යුතු වෙනවා. ඒ වගේම එම සංවර්ධන කටයුතු වලට අවශ්‍ය ප්‍රතිපාදන ලබා දීමේදී ගමටෙහි වගකීමද ලබා දිය යුතු වෙනවා. ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය හා ප්‍රාදේශීය සභාවන් එකට එකතු වෙලා සංවර්ධන කටයුතු ඉටු කිරීමේ ක්‍රමවේදයක් ගැන හිතන්න අවශ්‍යයි. ප්‍රාදේශීය මට්ටමින් සංවර්ධන සභාවක් ඇති කළ යුතු වෙනවා. ප්‍රාදේශීය මට්ටමේ තිබෙන රාජ්‍ය යාන්ත්‍රණයත් දේශපාලන යාන්ත්‍රණයත් එකතු කරලා ගමේ සංවර්ධනය සඳහා අවශ්‍ය ප්‍රතිපාදන ලබා දීලා එම සංවර්ධන කටයුතු ඉටු කිරීමේ වගකීමත් ඔවුන්ටම ලබා දීම සුදුසු වෙනවා කියලා මම විශ්වාස කරනවා. නමුත් මේ සංවර්ධන කටයුතු කිරීමේදී ඒ අධීක්ෂණය කිරීම වැදගත්. ඒ අධීක්ෂණය කිරීම සඳහා දිස්ත්‍රික්ක මට්ටමේ යාන්ත්‍රණයක් සකස් කළ යුතු වෙනවා. ඊට පසු දිස්ත්‍රික්ක 25 අධීක්ෂණයට අවශ්‍ය ජාතික කමිටුවක් නිර්මාණය විය යුතු වෙනවා. ජාතික මට්ටමේ තිබෙන ඒ විෂයට අදාළ අමාත්‍යාංශ මගින් ගන්නා වූ ප්‍රතිපත්තිමය තීරණ ක්‍රියාත්මක කිරීමට මේ යාන්ත්‍රණය හරහා වගකීම පහළට යැවීමට හැකියාව ලැබෙනවා. ඒ විතරක් නෙමෙයි, නිවැරදිව අධීක්ෂණය කිරීමටද, සංවර්ධන කටයුතු නිවැරදිව ඉටු වුණාද නැද්ද කියන අධීක්ෂණය කිරීමටද මේ හරහා අවකාශයක් ලබා ගැනීමට හැකියාව ලැබෙනවා කියලා විශ්වාස කරනවා. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මම නැවත මගේ කතාවේ මුලටම එනවා. මේ සියල්ල ක්‍රියාත්මක කළ හැකි ආකාරයට අපේ රටේ අධ්‍යාපන ක්‍රමවේදය සකස් කළ යුතු වෙනවා. අද තරුණ තරුණියන් අසහනයෙන් පීඩාවට පත්වෙන්නේ වෙන කිසිම දෙයක් නිසා නෙමෙයි, තමන්ට වගකීමක් පැවරෙන්නේ නොමැති නිසා මේ අසහනයට පත්වෙනවා. තමන්ගේ හැකියාව, තමන්ගේ දක්ෂතාවය ලෝකයට පෙන්වන්න අවස්ථාවක් නොලැබෙන නිසා. අන්න ඒකට අවස්ථාව හදලා දෙන එක අපේ වගකීමක් කියලා මම විශ්වාස කරනවා. යල් පැන ගිය සාම්ප්‍රදායික නිදහස ලැබුණු දවසේ සිට ක්‍රියාත්මක කරන ක්‍රමවේදයන් ක්‍රියාත්මක කරමින් අපිට ඉදිරියට යන්න හැකියාව ලැබෙන්නේ නැහැ. අලුතින් හිතන්න පුළුවන්, අලුත් පරම්පරාවක් හදන්න අවශ්‍යයි. ඒ අයට මේ රටේ වගකීම බාර දීමත් කළ යුතුයි කියලා මම විශ්වාස කරනවා. මම හිතනවා මෙවර අයවැය මගින් තරමක් දුරට ඒ කටයුත්ත කිරීමට ලොකු උත්සාහයක් අරගෙන තියෙනවා. මොනවා සඳහන් කළත්, මොනවා යෝජනා කළත් මේ අයවැයෙහි සඳහන් කරුණු ක්‍රියාත්මක කිරීම තමයි අවසානයට
වැදගත්.
අවුරුදු 75ක් මුළුල්ලේ ඉදිරිපත් කරපු අයවැය යෝජනාවල අඩංගු නිවැරදි අදහස් හා යෝජනා නැවත අරගෙන කරන්න බැරි වුණ දේවල් ක්‍රියාත්මක කිරීමට උත්සාහයක් ගත යුතුයි කියලා මම යෝජනා කරනවා. මම විශ්වාස කරනවා මේ රට නිවැරදි ගමන් මගක ගෙන යන්න හැකියාව ලැබෙයි කියලා. හෘද සාක්ෂියට එඟව අවංකව නිවැරදි වැඩක් කරන්න උත්සාහයක් ගන්න සියලුම දෙනාට ඒ කටයුත්ත සාර්ථකව ඉටු කරන්න ශක්තිය ධෛර්ය ලැබේවා කියලා මම ප්‍රාර්ථනා කරනවා.
භූමි ස්තුතියි. භූමි ස්තුති කරෝ මහත්මනේ.